Saudan, Saudan, Saudan. આપણા ધ્યેય પરત્વે સાવધાન, આપણા સ્વસ્વરૂપમાં સાવધાન, આપણા લક્ષ્ય અને મુકામ પરત્વે સાવધાન. હું કોણ છું, શું કરવા માટે આવ્યો છું, શું કરી રહ્યો છું, એ વિચાર પરત્વે સાવધાન. મહારાજ બોલ્યા છે મધ્યનો 45મો સુધા સાવધાન રહેજો, નહીં તો તમારો પગ સત્સંગમાં નહીં ટકે. સુધા સાવધાન રહેજો, સાવધાન નહીં સુધા સાવધાન કહ્યું. સહેજ પણ ગાફલાય ના જોઈએ, આપણા જીવનમાં ગાફલાય ના જોઈએ. અને આ તો બહુ મોટું કાર્ય કરવા માટે મહારાજે આપણને નિમિત્ત કર્યા છે. સ્વના ભાવોને ભૂલીને, પોતાપણાના ભાવો ભૂલીને, સ્વને ભૂલીને બસ મહારાજ 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 મૂર્તિમાં ડૂબવાનું છે, મહારાજના સ્વરૂપમાં ડૂબવાનું છે, જે આપણું લક્ષ્ય છે. સર્વોપરિ સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના દ્રઢ કરી અનાદિમુક્તની સ્થિતિ પામવી, એ જ કારણ સત્સંગ. અનાદિમુક્તની સ્થિતિ એ જ કારણ સત્સંગ, ને એનું પૂર્વ સ્ટેપ છે સર્વોપરિ સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના દ્રઢ કરવી. ગઈકાલે એક વચનામૃતની શરૂઆત ખાલી સંબોધન થયું હતું, લોયા પ્રકરણનું 12મું વચનામૃત. શ્રીજી મહારાજે એમાં પોતાની ઉપાસના નિષ્ઠા નિશ્ચયના પ્રકાર બતાવ્યા છે કે સત્સંગમાં આવ્યા પછી કેવો નિશ્ચય કરવો જોઈએ, આપણો નિશ્ચય કેવો હોવો જોઈએ. જેવું પ્રથમનું 51મું છે એવું જ આ લોયાનું 12મું છે. જેમ લોયાના પ્રથમના 51માં અવરભાવનો ને પરભાવનો બંને નિશ્ચય આવે છે, એમ અહીંયા પણ બંને નિશ્ચયની વાત આવી જાય છે. શ્રીજી મહારાજને પ્રેમાનંદ સ્વામીએ પ્રાર્થના કરી, જે પ્રાર્થના આપણે ગઈકાલે સાહેબ શરૂ થઈ હતી, એક લીટી બોલ્યા હતા. ધર્મ કુંવરા
હરે કૃષ્ણ જી તમે ભક્તપતિ ભગવાન હે વરમાગો છો.
પ્યાચડો બોલો.
ધર્મ કુંવરા હરે કૃષ્ણ જી તમે ભક્તપતિ ભગવાન હે વરમાગો છો. દયાનિધિ તમે દાસને નિત્ય આપો છો હે દાન હે વરમાગો છો.
આપણને મગાય મહારાજની પાસે શું મગાય એ રીત શીખવાડી છે, શું માગવું જોઈએ. હે દયાનિધિ, તમારા દાસને તમે દાન આપવા માટે પધાર્યા છો, તો હે મહારાજ હું તમારી પાસે વર માગું છું. અને એમાં પહેલો વર આ માગ્યો છે.
જય થાય તમારો
સૌ પ્રથમ માગણી પ્રેમાન સ્વામી આપણને એ કરાવે છે, હે મહારાજ તમારો અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય થાઓ મને. નિર્વિકલ્પ ઉત્તમ અતિ એવો નિશ્ચય થાય તમારો. હે મહારાજ અમને માત્ર તમારો નિશ્ચય નહીં, અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય થાય એવી કૃપા કરો. આનો જવાબ લોયાના 12મા વચનામૃતમાં મહારાજે આપ્યો છે. ત્યાં ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય સુધી મહારાજ લઈ ગયા છે, પરંતુ ટીકામાં બાપાશ્રીએ 7મો અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય બતાવ્યો છે, અને એ આપણે કરવાનો છે. એ આપણું સ્ટેન્ડ છે, એ આપણું ડેસ્ટિનેશન છે, એ આપણું લક્ષ્ય છે. અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય નંદ સંતોએ પણ કીર્તનમાં કહ્યું છે અને વચનામૃતમાં શબ્દો છે, અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય થવો જોઈએ. હવે 6 પ્રકારનો નિશ્ચય અને આ 7મા પ્રકારનો નિશ્ચય. નિશ્ચયના 2 પ્રકાર બતાવ્યા છે ત્યાં. પ્રથમના 51મામાં નિશ્ચયના 2 પ્રકાર, એક અવરભાવનો નિશ્ચય અને એક પરભાવનો નિશ્ચય, એવા પ્રકાર બતાવ્યા છે. અહીંયા લોયાના 12મા વતનામૃતમાં સવિકલ્પ નિશ્ચય અને નિર્વિકલ્પ નિશ્ચય આ બંને પ્રકાર બતાવ્યા છે. સવિકલ્પ નિશ્ચયમાં 3 ભેદ છે અને નિર્વિકલ્પ નિશ્ચયમાં પણ 3 ભેદ છે. હવે તરત પ્રશ્ન થાય, બાપજી આપણને તરત આ પ્રશ્ન કરે કે નિશ્ચય 2 પ્રકારનો હોય કે નિશ્ચયમાં વળી પ્રકાર હોય? 99 પૈસાનો રૂપિયો કહેવાય, 70 પૈસાનો તો ન કહેવાય, પણ 99 પૈસાને તો રૂપિયો કહેવાય કે ના કહેવાય? રૂપિયો એટલે રૂપિયો, રૂપિયો એટલે રૂપિયો, 100 પૈસાનો રૂપિયો. પછી બેંગ્લોરમાં 100 પૈસાનો, દિલ્હીમાં 100 પૈસાનો, અમદાવાદમાં 100 પૈસાનો, ગાંધીનગરમાં 100 પૈસાનો, ને ગામડામાં જાઓ તો 100 પૈસાનો રૂપિયો. એમ નિશ્ચય એટલે નિશ્ચય, એમાં વળી ભેદ કેવા? પરંતુ પરંતુ સંપ્રદાયમાં ભેદ ઉપદેષ્ટાના આધારે આ ભેદ પાડેલા છે. જેવા ઉપદેષ્ટા એવી સંપ્રદાયમાં સમજણ થયેલી હોય છે, એવો નિશ્ચય હોય છે, એવી નિષ્ઠા હોય છે, એના આધારે ભેદ પાડ્યા છે. બાકી નિશ્ચય તો એક નિર્વિકલ્પ અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયને જ નિશ્ચય કહેવાય, એ 100 પૈસા. પરંતુ સત્સંગમાં જુદા જુદા કેટેગરીઝ છે, એને લઈને ભેદ પાડ્યા. સવિકલ્પમાં 3 ભેદ પડ્યા, કનિષ્ઠ સવિકલ્પ નિશ્ચય, મધ્યમ સવિકલ્પ નિશ્ચય અને ઉત્તમ સવિકલ્પ નિશ્ચય. પહેલું તો સવિકલ્પ એટલે શું અને નિર્વિકલ્પ એટલે શું? જે માયાના આવરણમાં રહેલા જે પ્રધાન પુરુષ સુધીના બધા દેવ અવતારો માયાના આવરણમાં રહેલા છે. પ્રકૃતિ જેને કહેવાય અક્ષર, ક્ષર જગત છે, બધું ક્ષર જગત જેનો નાશ છે, માયાવેષ્ટિત જગતમાં રહેલા છે. અને ભગવાન સ્વામિનારાયણને આવા માયાવેષ્ટિત જેવા અવતારો જેવા જો સમજવામાં આવે તો એ સવિકલ્પ નિશ્ચયવાળા કહેવાય. અને માયાથી પર ઈશ્વર કોટી, બ્રહ્મ કોટી ને અક્ષર કોટી, જે અક્ષર જગત છે, માયામાં નથી, એ માયાથી પર છે. અને એમના જેવા શ્રીજી મહારાજને વર્ણવવામાં આવે તો એ નિર્વિકલ્પ નિશ્ચય થયો કહેવાય. એના આધારે એમાં પાછા ત્રણ ત્રણ ભેદ પડ્યા એટલે કુલ છ નિશ્ચય થયા, સવિકલ્પ અને નિર્વિકલ્પમાં ત્રણ ત્રણ. આપણે ટૂંકમાં જોવું છે, સવિકલ્પ નિશ્ચયમાં કનિષ્ઠ સવિકલ્પ નિશ્ચય સત્સંગમાં કોને કહેવાય? આવા નિશ્ચયવાળા સત્સંગમાં હોય, આ હોય, આપણે ઓળખવાના છે, જાણવાનું છે, ટીકા ટિપ્પણી માટે નહીં, આપણને વિવેક બુદ્ધિ સમજવાની છે. જ્યારે મોક્ષનો માર્ગ લઈને બેઠા છીએ, આપણે મોક્ષના માર્ગે ચાલ્યા છીએ, તો ઉજળું એટલું દૂધ એવું સમજી લેવાય નહીં. મહારાજે 60મા વચનામૃતમાં, મધ્યના 60મામાં કહ્યું છે કે આપણે તો બધા સાધુ સરખા એવું જે સમજતો હોય એ તો અડધો વિમુખ છે, એવું મહારાજ બોલ્યા છે. સાધુ ખરા, કોઈનો અભાવ ન લેવો, પણ બધા સરખા ન હોય. મુક્તો જુદા જુદા ધામમાંથી આવેલા જુદા જુદા હોય અને એ પ્રકારની એમની સમજણ હોય એને ઓળખવું જોઈએ. બાપાશ્રીની પહેલા ભાગની 142મી વાત છે. બાપાશ્રીની પહેલા ભાગની 142મી વાત છે અને એમાં બાપાશ્રીને સદગુરુ ઈશ્વરચંદાજી સ્વામી કહેતા આપણા ઈશ્વર બાપાએ પ્રશ્ન પૂછ્યો છે કે બાપા, ગોપાળાનંદ સ્વામીની વાતમાં એવી વાત આવે છે કે જ્યારે શ્રીજી મહારાજ આ બ્રહ્માંડમાં દર્શન આપ્યા, અર્થાત મહારાજ આ લોકમાં જ્યારે અવરભાવમાં અવરભાવવાળાને દેખાયા, ત્યારે પોતાની સાથે સાત ધામના મુક્તોને લઈને આવ્યા હતા, એવું ગોપાળાનંદ સ્વામીની વાતોમાં છે. તો સાતેય ધામના મુક્તોને એમના ચિહ્ન, એમના પહેરવેશ, એમના તિલક ચાંદલા, એમની કંઠી, આ બધું અલગ હશે? તો સાતેય ધામના મુક્તોને ઓળખવા કેવી રીતે સત્સંગમાં? અત્યારે તો બાપજીના કહેવા પ્રમાણે હાથ નહીં, 48 ધામના ભેગા થયા છે, કારણ કે આટલા બધા વર્ષો પછી મલ્ટિપ્લિકેશન થાય ને પહેલા. જેમ તમારા ગ્રહસ્થનું 100-150 વર્ષમાં તો કેટલું મોટું બહોળું કુટુંબ થઈ ગયું હોય. તો એ સાત ધામના કે 47 ધામનાને ઓળખવા કેવી રીતે? એના વસ્ત્રથી જુદા પડે? જો આ સત્સંગનો વિવેક છે, હો, બહુ સમજો મુક્તો, આપણે કોઈનો અભાવ નહીં લેવાનો, પરંતુ વિવેક તો જરૂર સમજવાનો. આવું બાપાશ્રીએ શીખવાડ્યું છે, સદગુરુએ શીખવાડ્યું છે કે વિવેક શીખવાનો છે. અને એની ઉપરથી આપણને અનુમાન થઈ જવું જોઈએ કે કોણ કયા ધામના છે, આપણે ક્યાં જવું છે, આપણે શું જોતું છે, તો આપણી લાઈન નથી, એ વિચાર વિવેક આપણને રહેવો જોઈએ. સાત ધામના મુક્તો કેવી રીતે ઓળખાય? ત્યારે બાપાશ્રીએ જવાબ આપ્યો કે ચિહ્ન તો એક સરખા હોય, વસ્ત્રો પણ આવા જ ધારણ કર્યા હોય, કંઠી પણ એક સરખી બેવડી જ હોય, તિલક ચાંદલો સરખો હોય, પરંતુ સાધુ સ્વામિનારાયણના કહેવાતા હોય, પરંતુ જ્યારે વાત કરે ત્યારે વાત ઉપરથી ખબર પડી જાય, વાતમાં સ્વામિનારાયણનું કપડું પહેર્યું છે એટલે સ્વામિનારાયણની વાત કરવી પડે, પણ વાત કરતાં કરતાં જો બીજા અવતારની વાત અંદર આવી જાય તો સમજવું કે આ ઓરિજિનલ એમનો માલ નીકળ્યો. અને ત્યાં જરા સાવધાન રહેવું. એમ કરીને બાપાશ્રીએ વિવેક બતાવ્યો છે. એના આધારે જ આ સાત ભેદ પડ્યા છે. આજે નિશ્ચયના ભેદ એના આધારે પડ્યા છે, સમજણના આધારે. સાત ધર્મના મુક્ત તો કયા હોય? તો બાપાશ્રીએ જવાબ આપ્યો છે કે એક તો કૈલાસધામના પણ આ સત્સંગમાં સાધુ હોય, કૈલાસધામમાંથી આવેલા પણ મુક્ત હોય. બીજા પ્રધાન પુરુષના ધામમાં વૈકુંઠધામમાંથી પણ આવેલા હોય. ત્રીજા ગોલોકધામમાંથી પણ આવેલા હોય. ચોથું બદ્રિકાશ્રમમાંથી પણ આવેલા હોય. પાંચમું બ્રહ્મપુર ધામમાંથી સ્વેદ્વિતના મુક્ત પણ હોય. છઠ્ઠું અક્ષરના ધામના પણ હોય. અને સાતમા અક્ષરધામના મહારાજના અનાદિમુક્ત પણ સત્સંગમાં હોય. આ સાત ધામના મુક્તો હોય. હવે એને ઓળખવા કેવી રીતે? તો વાત કરતાં કરતાં જો કૈલાસપતિનો મહિમા આવી જાય તો સમજવું કે આ ગાડી, આ એન્જિન ક્યાંથી આવેલું છે અને એ ડબ્બા સાથે આપણે જોડાશું તો આપણને ક્યાં લઈ જશે, એ વિચાર વિવેક આપણને હોવો જોઈએ. મુક્ત ઉપાસનાની વાત છે ત્યારે આ સમજવું જરૂરી છે. જો વાત કરતાં કરતાં વૈકુંઠપતિની વાત આવી જાય સ્વામિનારાયણના સાધુના મુખે, તો સમજવું કે વૈકુંઠધામમાંથી આવેલા છે અને હું જો એમની સાથે જોડાઈશ, સમાગમ કરીશ, જોગ કરીશ તો મને ક્યાં પહોંચાડશે? અને ભૂતકાળમાં જોયેલું છે, અમોઘાનંદ સ્વામીની સાથે પેલા ભાઈલાલભાઈ કરીને હરિભક્ત હતા અને એમને હેત થયું તો અમોઘાનંદ સ્વામી વૈકુંઠધામના હતા તો એમની સાથે એમને ક્યાં પહોંચાડી દીધા? પહેલાં વૈકુંઠધામમાં પહોંચાડ્યા. હવે એ આપણું ડેસ્ટિનેશન છે. પેલા આપણે તો હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે, અમારે મન સ્વામિનારાયણ દુસરો ન ભાવે. આપણું લક્ષ્ય આપણને ખબર હોવી જોઈએ કે આપણું લક્ષ્ય કયું છે. વાત કરતાં કરતાં ગોલોકપતિની વાત આવી જાય તો સમજવું કે આ ગોલોકધામમાંથી આવેલા છે. વાત કરતાં કરતાં બદ્રિકાશ્રમવાસીનો મહિમા આવી જાય તો સમજવું કે સંત ખરા પરંતુ મુક્તય ખરા, ચલો પરંતુ ક્યાંના? બદ્રિકાશ્રમના છે અને મારે ત્યાં જવું નથી. વાત કરતાં કરતાં શ્વેતદ્વીપપતિ વાસુદેવનો મહિમા આવી જાય તો સમજવું કે એ ધામના છે. વાત કરતાં કરતાં અક્ષરનો મહિમા આવી જાય તો સમજવું કે એ ધામના છે. અને વાતમાં એક એક મેરે તો તું એક હી આધારા, એક અક્ષર થકી પર અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન સ્વામી નારાયણ અને એનો જ ભરપેટ મહિમા આવે તો સમજવું કે આ એક સ્વામિનારાયણ ભગવાનના ધામમાંથી આવેલા મુક્ત છે. અને બાપજી તો એથી આગળ એક સ્ટેપ કહે છે. બાપજી કે જ્યારે વાતમાં મૂર્તિ સિવાય બીજી કંઈ વાત ના આવે તો સમજો કે આ મહારાજના સંકલ્પ સ્વરૂપ પધાર્યા છે અને અનાદિની સ્થિતિ કરવા માટે પધાર્યા છે. આપણે ફાવી ગયા છીએ, આપણને એવા દિવ્ય પુરુષ મળ્યા છે, ફાવી ગયા છીએ. મુક્તો હવે આ સમજવાની રીત છે. આપણે કહીએ છીએ લાલ બસ તો બધી સરખી જ હોય, અમદાવાદમાં જાઓ એટલે લાલ બસ બધી સરખી હોય, પણ બધી લાલ બસ સરખી જાણીને જો બે જાય તો શું થાય? પહેલાં જવું હોય નરોડાને પહોંચાડી દે મણિનગર, બને કે ના બને પહેલાં? ના ના, આપણે તો બધી લાલ બસ સરખી, લાલ બસ સરખી ખરી પણ લાલ બસનો નંબર જોવો પડે, આગળનું બોર્ડ જોવું પડે. ભાઈ મોક્ષનો માર્ગ છે આ તો. એક નરોડા જવું હોય તો એ બોર્ડ જોઈએ છે, નંબર જોઈએ છે. તો આ તો મૂર્તિના સુખમાં માલવાનું છે. એમને એમ બેસી જઈએ, ચાલુ ગાડીએ ચડી જઈએ. અમારા બાપ દાદા વખતથી હાલ્યો આવે છે એટલે આપણે તે હિસ્સો હિસ્સો કરીને બેસી જઈએ, ન ચાલે. મુક્ત આ વિવેક બુદ્ધિ છે, સમજ્યા? વિવેક બુદ્ધિ છે. કોઈનો અભાવ ન લેવો, કોઈનો અવગુણ નહીં લેવાનો. આપણને આ શીખવાડ્યું જ નથી, ગળથુંથી આપી જ નથી, પરંતુ આ વિવેક બુદ્ધિ જરૂર સમજવી કે જેથી આપણો રોંગ નંબર લાગી જાય નહીં. મુક્તો અને આમાં જો રોંગ નંબર લાગી જાય તો અનંત જન્મ ઊભા કરી દે ભાઈ, પત્તો જ ના લાગે. વિવાહનું બારમું થઈને ઊભું રહે, સાચી વાત છે મુક્તો? અહીંયા આ જે સાત ભેદ પાડવામાં આવ્યા એ એના છે. શ્રીજી મહારાજનો કનિષ્ઠ નિશ્ચય અને આ બધું ચાલતું સંપ્રદાયમાં મહારાજની વખતમાં હતું ને અત્યારે હોય છે, હોય અત્યારે તો કીધું ઘણું હોય. અમદાવાદ મંદિરમાં દામોદરભાઈ હતા, બહુ નિષ્ઠા પાકી હતી મહારાજની, અનન્ય સેવા કરતા. એક 92 વર્ષના સાધુ, 92 વર્ષની ઉંમરના એક કૈડા સાધુ દામોદરને બોલાવીને કહે, આ દામોદર તો મહારાજને કેવા જાણે છે. દામોદર ભી કે, સ્વામી આપ મોટા પુરુષ છો, આપ મારી પરીક્ષા લેવા પૂછો છો તો હું કહી દઉં. સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી, સર્વ અવતારના અવતારી છે, સર્વના નિયંતા છે, સર્વના કારણ છે, બીજા અવતાર છે અને આ અવતારી છે. મહારાજની કોઈ જોવા રાખી નહીં, જોડે પુરુષોત્તમ પ્રગટી રે. ખૂબ મહિમા મહારાજનો કીધો ત્યારે પેલા સાધુએ બોલો ઊભા થઈને એક લાફો મારી દીધો. આ સંપ્રદાયના ઇતિહાસમાં લખેલો પ્રસંગ છે. બોલો, એક લાફો મારી દીધો. દામોદરબેન, શું ભગવાનને તોલવા બેઠો છો? શરમ નથી આવતી? જો મહારાજને આ રીતે તું ગઈશ અને આવા સમજીશ, પૂર્વે થઈ ગયેલા અવતારો અને મહારાજ બધા એક છે, શું તોલવા બેઠો છો? સાધુ 92 વર્ષનો એમ કહે છે, જો તું આ રીતે સમજીશ તો હું તને અક્ષરધામમાં નહીં પહેવા દઉં. તું હજુ જોવાનીઓ છું, મને 92 થયા છે, મારે વહેલું જવાનું છે. અક્ષરધામના દરવાજે ભૂંગળ લઈને ઊભો રહીશ, કેવો નહીં પહેવા દઉં તને. દાટી આપી. હરિભગત તો બિચારા ભોળા હોય ને ગભરી જાય. હારું સ્વામી, તમે જ્યાં ઊભા છો ત્યાં મારે આવવું નથી, કારણ કે અક્ષરધામના દરવાજે ભોંગળ હોય નહીં. ભોંગળ એટલે સમજ્યા, ગણાય ભોંગળ, બાપજીનો પ્યોર શબ્દ છે ભોંગળ. ભોંગળ એટલે સમજ્યા ગણાય, ભોંગળની જ ખબર નહીં હોય. નહીં ને, પહેલાં ગામડાઓની અંદર કે શહેરોની અંદર મકાન હોય ને, મકાનની પાછળના ભાગમાં અંદરથી જ્યારે મકાન વાંખે ને, બાયણું દરવાજો બંધ કરે ને, એટલે અંદર અંદરના ભાગમાં વાહે આમ બે બાજુ સાઈજ ખાડા હોય ને, એમાં એક આખું મોટું વળી, જાડી લઠ્ઠ જેવી વળી અથવા લોખંડની પાઇપ અંદર ભરવી દે, કે જેથી બહારથી કોઈ ગમે એટલા ધક્કા મારે તોય તે બાયણું ઉઘડે જ નહીં, ખુલે જ નહીં. આડું પેલું આડું 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 મૂકી દીધું ને, આડું કે એને એને ભોંગળ કહેવાય. હવે થોડુંક સમજાણું. મહારાજ પધાર્યા થોડા સમય પછી અમદાવાદ, અને આ સ્વામી દામોદરભાઈને લઈને ગયા. મહારાજ આને જરા હરખો કરો, તમે હરખો કરો, હોરીને હરખો કરો. મહારાજ કે, છે શું? અરે મહારાજ તમને સર્વોપરી સર્વોપરી કહે છે. પછી મહારાજ કે, શું કર્યું તમે સાંભળીને? મેં તો એક વળગાડ્યો લાફો કે, અને દાટી આપી કીધું છે કક્ષધામમાં નહીં પહેવા દો. મહારાજ ધીમે રહીને બોલ્યા, સ્વામી તમે એને નહીં પહેવા દો કે એ તમને નહીં પહેવા દે? મુક્ત સંપ્રદાયની આવી ગોબરી સમજણ ઘણી હતી અને આજે પણ ઘણી હજુ રહી જતી હોય છે કાર્ય સત્સંગમાં. આ એના આધારે, આ બધાના આધારે સાત ધામના મુક્તોની વાત કરી છે. એના આધારે સાત પ્રકાર પાડ્યા છે કે શ્રીજી મહારાજને સ્વામિનારાયણના સાધુ હોય, સ્વામિનારાયણના હરિભક્ત હોય. બાપાએ ટીકામાં બહુ સરસ આ વાત સમજાવી છે કે સ્વામિનારાયણનો સાધુ હોય, સ્વામિનારાયણના હરિભક્ત હોય, પરંતુ મહારાજને સર્વોપરી મહારાજ હોવા છતાં મહારાજને હજુ વિષ્ણુને વૈરાટ જેવા જો જાણવામાં આવે, કે વિષ્ણુ વૈરાટ અને મહારાજ બધા સરખા આવા જો જાણે, તો એને સવિકલ્પમાં કનિષ્ઠ નિશ્ચય થયો કહેવાય. કેવો નિશ્ચય કહેવાય એને? પછી બાપજી આટલું કહીને મન માની નથી વાળતા, બાપજી પ્યાવ પાકું કરાવે. શું પાકું કરાવે? આ નિશ્ચય સાચો, એટલે આ નિશ્ચય સાચો કેમ ખોટો? મહારાજ શું એવા છે? નિશ્ચય હાચો, હા કે બોલો, નિશ્ચય હાચો કે ખોટો, ખોટો કે હાવ ખોટો, નિશ્ચય વાળા સાચા કે ખોટા, એની વહે લબડનારા સાચા કે ખોટા, આ બાપજીની પદ્ધતિ છો. આપણે જરૂર નથી, ચલો ડાબી બાજુ મૂકી દો, કનિષ્ઠ સવિકલ્પને આપણે ડાબી બાજુ મૂકી દો. આ ચુકાદો આવી ગયો, આ નિશ્ચય આપણા માટે નથી, ખોટો છે, હાવ ખોટો છે. પછી એથી આગળ કીધો મધ્યમ નિર્વિકલ્પ નિશ્ચય. શ્રીજી મહારાજને જે અહંકાર અને મહતત્વ જેવા સમજીને ભજન કરતા હોય એનો નિશ્ચય મધ્યમ સવિકલ્પ નિશ્ચય કહેવાય. આ નિશ્ચય સાચો કે ખોટો, કેમ ખોટો મહારાજ, એવા નથી, સર્વોપરી છે, સર્વ અવતારના અવતારી છે. નિશ્ચય ખોટો કે નિશ્ચય વાળાએ ખોટા, એની પાછળ લબડનારા ખોટા કે હાચા, ચલો આવડી ગયો, એક એકને ઉડાડ્યો. પછી સવિકલ્પ ઉત્તમ નિશ્ચય, હવે ઉત્તમ આવે છે, ધ્યાન રાખજો. શ્રીજી મહારાજને, આપણા મહારાજને જે પ્રધાન પુરુષ જેવા સમજે, પ્રધાન પુરુષ એટલે શું ભેલા, આ તમારે લાયસન્સ છે બોલો, એવા જે કોઈ સમજે અને મહારાજને પ્રધાન પુરુષ બે સરખા એવું જે સમજે એને શું કહેવાય ભેલા, સવિકલ્પમાં ઉત્તમ નિર્વિકલ્પ કહેવાય, ઉત્તમ નિશ્ચય કહેવાય. આ તો હાચો ને ઉત્તમ છે, હો નિશ્ચય ખોટો, ખોટો કે હાવ ખોટો, નિશ્ચય વાળા ખોટા અને એમની સાથે જોડાયેલો વર્ગ પણ ખોટો. ચલો ઉડી ગયો, હવે નિર્વિકલ્પ નિશ્ચય શરૂ થાય છે. હવે સમજીને બોલજો, માયાથી પરનો નિશ્ચય છે એ તો હાચવો જોઈએ ને ભેલા, પણ શ્રીજી મહારાજને જે મૂળ પુરુષ એવા જે સમજે એમનો નિશ્ચય કયો કહેવાય ભેલા, કનિષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચય કહેવાય. ચલો આ તો બરાબર છે ને ભેલા, બધું શું તમે એક જ ખોટું 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 જ મંડ્યા છો, કંઈક તો હાચું બોલો ભેલા, કેમ ખોટો મહારાજ, એવા નથી મહારાજ, એવા નથી. એટલે આ નિશ્ચય પણ ખોટો, નિશ્ચય અને એની સાથે જોડાયેલો વર્ગ પણ. કિશોરભાઈ સમજાય છે? આ મધ્યમ, આ કનિષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચય થયો. વિજયભાઈ સમજાય છે થોડું? એથી પરનો નિશ્ચય મધ્યમ નિર્વિકલ્પ નિશ્ચય. શ્રીજી મહારાજને વાસુદેવ બ્રહ્મ અને અક્ષર જેવા જાણીને ભક્તિ કરતા હોય તો એને મધ્યમ નિર્વિકલ્પ નિશ્ચય કહેવાય. ચલો આ સાચો કે ખોટો, ખોટો કે તદ્દન ખોટો, કેમ ખોટો મહારાજ, એવા નથી. નિશ્ચય ખોટો, નિશ્ચય વાળા ખોટા અને એની સાથે જોડાયેલો વર્ગ. ચલો આ ઉડી ગયો, આપણને જરૂર નથી. હવે હા પણ જો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય આવે છે, ઉત્તમ છે. સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી, સર્વ અવતારના અવતારી, સર્વના નિયંતા, સર્વના કારણ સમજીને, સનાતન અને આધુનિક જાણીને, અરે મહારાજનું અન્વયને વ્યતિરેકપણું પણ જાણીને, મહારાજને સર્વોપરી સમજીને, પોતાને બ્રહ્મરૂપ, દેહથી જુદો હું આત્મા છું અને મને બ્રહ્મરૂપ કરીને, તેજરૂપ કરીને મહારાજ, તેજરૂપ માનીને, પોતાને તેજરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતા હોય, બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતા હોય તો એને કયો નિશ્ચય કહેવાય? ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કહેવાય, એને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય. ચલો આ તો સાચો ને, આ નિશ્ચય તો સાચો ને. રમેશભાઈ તમને પૂછું છું, આ નિશ્ચય તો સાચો ને? નિશ્ચય સાચો છે પરંતુ લટક અધૂરી છે. આને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કહેવાય. ચલો આ તો આપણા માટે છે ને. નિશ્ચય સાચો પણ લટક અધૂરી, ચલો આમાં કઈ ખૂટે છે? હવે શું ખૂટે છે? અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય હવે આવે છે. હવે ધ્યાન રાખજો, રેલો આપણી નીચે આવવાનો છે. અત્યાર સુધી તો પડકારા કર્યા, ખોટા ખોટા ખોટા, હવે આપણે સાચા ખોટા એ તમને પૂછીશ. શ્રીજી મહારાજને સર્વોપરી સર્વ અવતારના અવતારી સમજતા હોય, આપણે બધા સમજીએ છીએ ને, પણ પોતાને દેહરૂપ માનીને ભક્તિ કરતા હોય તો નિશ્ચય સાચો કે ખોટો? કહો, નિશ્ચય સાચો, પણ લટક ખોટી ને લટક વાળાય? બોલ્યા નહી બધા? લટક ખોટી ને લટક વાળાય? કોને ખોટા કહો છો ખબર પડે છે તમને? હા, જ્યાં સુધી લટક, આ લટક વાળો ખોટો જ કહેવાય, આ લટક છે તો ખોટો જ છે. આ લટક છે દેહરૂપ માનાય છે એ ખોટો છે, એને હાચાની જોડે હેત નહીં થાય, પ્રીતિ નહીં થાય, સ્નેહ નહીં થાય ભગવાન સાથે. દેહરૂપ માને છે, વિજાતિ થઈ ગયો તદ્દન. એક હીરો છે, આ પથ્થરો છે, ક્યાંથી પથ્થરો વેંધાશે? હીરાથી હીરો વેંધાય, પથ્થરો ના વેંધાય. જો આપણે ક્યાં કસર છે, આપણે આપણે હવે આપણી કસર જોવા માટે આ વાત કાઢી છું. આપણે પડકારા કરીને આપણે બધાને ખોટું કહી દીધું, પરંતુ આપણી ભૂલને આપણે સુધારતા થઈએ. શ્રીજી મહારાજે સાતમો અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય, આ સમજવાની વાતો, આ જ્ઞાનની વાત નથી, આ અનુભવ જ્ઞાનની વાત છે. અને આપણું પ્રયાણ હવે હવે આપણે આપણા માટે હવે વાત આવી. શું આવી? સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી સર્વ અવતારના અવતારી સમજીને પોતાને દેહરૂપ માનીને નહીં, દેહથી જુદો આત્મરૂપ માનીને નહીં, બ્રહ્મરૂપ માનીને નહીં, મને અનાદિ મુક્ત કરીને પુરુષોત્તમ રૂપ કરીને, પુરુષોત્તમ રૂપ મૂર્તિરૂપ કરીને મને મૂર્તિમાં રાખ્યો છે, આવી જેની ભક્તિને સમજણ હોય એનો અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કહેવાય. આ પૂર્ણ નિશ્ચય છે. આ અનાદિની મુક્તની સ્થિતિ પામ્યાનો ઉપાય છે. આપણે નિશ્ચય તો છે, પણ આપણે દેહરૂપ માનીને નિશ્ચય કરેલો છે. આપણે માનીએ છીએ દેહરૂપ, માનીએ છીએ એટલે માનવાનું નથી, મનાઈ ગયું છે. હવે આપણે આ સુધારો કરવાનો છે, એના માટે આપણે અહીંયા ભેગા થયા છે. આ સુધારો કરવાનો છે, આપણા નિશ્ચયને બદલવાનો છે. પડકારા કરીએ છીએ કે પુરુષોત્તમ રૂપ માનીને, મૂર્તિ રૂપ માનીને ભક્તિ કરે અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય, પણ વોટ વી આર ડુઈંગ, આપણે શું કરી રહ્યા છીએ? જરા તપાસો, વિચારો અને પાછા વળો. આને અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કહેવાય. આ નિશ્ચયથી અનાદિ મુક્તની સ્થિતિ થાય. બીજાની ખોટ કાઢવી એ તો સહેલી છે, આપણી ખોટ કાઢો. હવે આપણી ખોટ રહી જાય છે. અને ગઈકાલે આપણે મહારાજે પ્રથમનો 23મો વતનામૃત એમાં આ વાત બતાવી હતી. પ્રથમના 23મા વતનામૃતની અંદર આ વાત હતી કે ભક્ત તો બે પ્રકારના છે. સહેજ યાદ કરાવું પ્રથમનું 23મું, કે ભગવાનના ભક્ત નિશ્ચયવાળા ભક્ત હોય, નિષ્ઠાવાળા હોય, એમાં પણ બે પ્રકારના ભક્ત છે. કયા બે પ્રકારના કીધા? એક તો ભગવાનની નિષ્ઠા તો સર્વોપરી છે, નિશ્ચય તો યથાર્થ છે, પરંતુ દેહાત્મ બુદ્ધિ સ્વતો ભજન કરે છે. દેહાત્મ બુદ્ધિ સ્વતો ભજન કર્યું કોને કહેવાય? કહો જોઈ, ચલો એના લક્ષણ શું હોય? દેહાત્મ બુદ્ધિ સ્વતો ભજન કરતો હોય એના લક્ષણ શું હોય? આપણે એમાં આવીએ છીએ, જરા તપાસવાનું છે. ચલો એના લક્ષણ શું હોય? રમેશભાઈ બોલો.
પોતાની દેહરૂપ માને કે હું રમેશ છું, હું કોઈનો પિતા છું, કોઈનો ખાકો છું, કે એવું માની આ ગામનો છું, બધું એમાં એવું જે માને દર્દ થઈ ગયેલું હોય તો એ દેહરૂપ છે.
જ્યાં સુધી દેહને પોતાનું રૂપ મનાય છે, માનવાનું નથી, મનાઈ ગયો છે, હું રમેશ સુહાગ્યા, હું એટલાન્ટાનો વતની, હું ફલાણાનો ગોકળભાઈનો ભાઈ, હું પિયુષનો કાકો, હું આ છું, હું આ છું, હું આ છું, હું આ પપ્પા છું, શ્રીજીનો પપ્પા છું, હું ફલાણો છું, હું છું, આ બધું જે મનાઈ ગયો છે, આ દેહાત્મ બુદ્ધિ સ્વતું આપણે ભજન કરીએ છીએ. મહારાજે એનું રિઝલ્ટ આપી દીધું પ્રથમના 23માં. શું રિઝલ્ટ આપ્યું? એને જરૂર વિઘ્ન આવે છે, એને બહુ મોટી ખોટ છે. મહારાજ બોલ્યા છે, એને બહુ મોટી ખોટ છે અને જરૂર વિઘ્ન આવે છે. વિઘ્ન આવે એવું કરવું છે, આપણે રાખવું છે, વિઘ્ન આવી જાય. કારણ કે દેહાત્મ બુદ્ધિ સ્વતું ભજન થાય છે, દેહ ભાવ સ્વતું ભજન થાય છે, દેહ ભાવ સ્વતું સમર્પણ થાય છે. આપણે સમર્પણ કરીએ તો દેહ ભાવ સ્વતું થાય છે. અલૈયા ખાચરને વિઘ્ન આવ્યું કેમ? દેહ ભાવ સ્વતું ભજન કરતા હતા. નિષ્ઠા તો હતી, શ્રીજી મહારાજનો નિશ્ચય તો હતો, પરંતુ દેહ ભાવ સ્વતું ભજન કર્યું, એમણે દેહ ભાવ સ્વતું સમર્પણ કર્યું, નિષ્કામ ધર્મ પાળ્યો. અલૈયા ખાચર બ્રહ્મચર્યની મૂર્તિ કહેવાતા, આજીવન બ્રહ્મચર્ય રહ્યા, બટુક બ્રહ્મચારી હતા, સ્ત્રીનો સ્પર્શ જીવનમાં નહોતો કર્યો. શ્રીજી મહારાજ જ્યારે જ્યારે ઝીંઝાવદર પધારતા ત્યારે મહારાજને નહીં, મહારાજની જોડે રહેલા કાઠીઓની ઘોડીઓને ઊભા પાકમાં, લીલા છમ જેવા પાકમાં ચરવા માટે મૂકી દેવડા. બોલો, કાઠીઓને એમ કે તમારી ઘોડીઓ મૂકી દો ઊભા પાકમાં, તમે અધિક કે પાક અધિક. શ્રીજી મહારાજનો મહિમા તો કેટલો જાણ્યો હશે, એના ભક્તનો આટલો મહિમા હતો એમને. બોલો, હજારોને કથા કરીને મહારાજનો નિશ્ચય કરાવ્યો હતો, 147ને તો સમજાવીને સાધુ કર્યા હતા. મહિમા નહીં હોય, પરંતુ કેમ વિઘ્ન આવ્યું? પ્રથમનું 23મું વતનામ્રત. દેહાત્મ બુદ્ધિ સ્વતું ભજન હતું, દેહાત્મ શુદ્ધ બુદ્ધિ સ્વાધી ભક્તિ હતી, કોઈ ઠા નહીં ત્યાં સુધી. મુક્તો એ મૂળ વગરનું ઢોકળું કહેવાય. દેહાત્મ બુદ્ધિ સ્વાથી ભજન ભક્તિ સમર્પણ ત્યાગ વૈરાગ્ય એ બધામાં વિઘ્ન છે. કઈ મિનિટે વિઘ્ન આવી જાય, કામ વ્યાપી જાય, માન વ્યાપી જાય, મોહ વ્યાપી જાય, અહંતા અને મમતાનો ખંડન થાય, ક્યારેક આપણું ગમતું થાય ના થાય, અને કઈ મિનિટે મહારાજથી મોટાથી જુદા પડી જવાય, વિઘ્ન આવી જાય, અવગુણ આવી જાય, અભાવ આવી જાય, કોઈ ભરોસો નહીં. એ ભરોસા વગરની ભક્તિ છે. બહુ ધ્યાન રાખજો મુક્તો, આટલું આપણે ઘૂંટીએ છીએ, આટલું પાકું કરીએ છીએ, આટલો આગ્રહ રાખીએ છીએ, એનું કારણ આપણી નિર્વિઘ્ને આપણે પાર પડી જવું છે. કોઈ વિઘ્ન ન આવે, નિર્ભયતા આપણા જીવનમાં આવી જાય, કે કોઈ દિવસ હવે આપણને વાંધો નહીં આવે, એવું ત્યારે કહેવાય કે જ્યારે દેહાત્મ બુદ્ધિ સ્વતો મટીને, જ્યારે મૂર્તિરૂપ થઈને, બ્રહ્મરૂપ થઈને, એથી આગળ મૂર્તિરૂપ થઈને, પુરુષોત્તમ રૂપ થઈને, દેહથી નોખો પડીને, જ્યારે પુરુષોત્તમની લટકે જ્યારે વર્તો થવાય, અને જ્યારે આ અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયના માર્ગે વળાય, ત્યારે જ નિર્વિઘ્ને આપણી ભક્તિ, આપણા દિવસો, આપણો ત્યાગાશ્રમ કે ગૃહસ્થાશ્રમ, આપણો સત્સંગ પાર પડે મુક્તો. નહીતર વિઘ્ન આવી જાય. શ્રીજી મહારાજે એક દિવસ એટલા માટે થઈને, શ્રીજી મહારાજે એક દિવસ વડતાલની અંદર સંતોને ભેગા કર્યા, સંતોની સભા કરી. સંતો ધ્યાનથી સાંભળજો, શ્રીજી મહારાજે સંતોની જુદી સભા કરી અને સંતોને એકલાને બેસાડીને મહારાજે વાત શરૂ કરી. ભક્ત ચિંતામણીનું 71મું પ્રકરણ છે.
પછી બોલિયા
પછી નાથ કહે સંત સુરા, કામ કોણ કઠણ વ્રતે પૂરા.
સંતો આપણે માત્ર સંતો પૂરતું નથી હો, હરિભક્તો તમે પણ બધા, આપણે બધા આવી ગયા. શ્રીજી મહારાજે સ્પેશિયલ સંતોને બેસાડીને આ વાત કરી એટલા માટે કે સંતોમાં જો આ વાત આવશે તો ગ્રહસ્થો સુધી પહોંચશે. આપણે તો ફરજિયાત મુક્તો આ વાતમાં પાટો ગોઠાડવો પડશે. નિર્વિઘ્ને અનાદિની સ્થિતિ તો થશે જ, પરંતુ અનાદિની મુક્તની સ્થિતિ વહેલી કે મોડી થાય. મહારાજ કદાચ મૂર્તિનું સુખ વહેલું મોડું આપે એ તો ચાલશે, પરંતુ હાવ મૂળમાંથી જતું રહે તો કેમ ચાલશે? વિઘ્ન આવી જાય ને મૂળમાંથી સત્સંગત સાફ થઈ જાય એ પોહાય આપણને પહેલાં? મૂર્તિનું સુખ બે ચાર દાડા વહેલું મોડું મળે તો પોહાય, કારણ કે આ સુધી ચાલ્યું છે, ચલો આટલા વર્ષોથી જન્મોથી ચાલતું આવ્યું છે. પણ આમાં જો વિઘ્ન આવી જાય ને સત્સંગત સાફ થઈ જાય તો પતી ગયું પહેલાં. મૂળો નાસ્તિક કૂતો શાખા શાક, ક્યાં વાત રહી? સત્સંગ જ ઉડી જાય તો. અને એના માટે મહારાજ પેલું આ કહે છે, અત્યારે મૂર્તિના સુખ માટે મૂર્તિરૂપ થવાની વાત જવા દો, પણ દેહથી જુદા પડીને દેહાત્મ બુદ્ધિ સોતો સત્સંગ છોડીને મૂર્તિરૂપ થઈને સત્સંગ કરીએ તો નિર્ભયતા તો થાય, નિર્વિઘ્નપણું તો થાય, નિરાંત તો થાય. શું પ્રશ્ન છે કહો મહારાજ?
નિષ્ઠા પાકી હોય અને દેહ સ્વતી ભક્તિ કરતો હોય અને કદાચ કોઈ તો અપરાધ ન કરે, અવગુણ ન લે અને દેહ પડી જાય તો પછી મૂર્તિનું સુખ મળે કે નહીં?
મૂર્તિનું સુખ મહારાજ આપે, જરૂર આપે, પરંતુ ત્યાં સુધીમાં વિઘ્નો ઘણા આવી જવાની શક્યતાઓ છે. અપરાધ અવગુણ અભાવને તો બરાબર છે. આજે તમને એક પ્રશ્ન પૂછું. અલૈયા ખાચરે તો અપરાધ કર્યો હતો એટલે એમનું તો હોથા નીકળી ગયા, પરંતુ કરાંચીના રણછોડલાલભાઈ અપરાધ નહોતો કર્યો, બાપાનો જોગ કર્યો, સદગુરુ નિર્ગુણ બાપાનો જોગ કર્યો. બોલો, કરાંચીનું આખું શિખરબંધ મંદિર બનાવનાર ડોનર, હી વોઝ ઓનલી ડોનર, આખું કરાંચીનું એકલા જ ડોનેશનથી, એકલાના ડોનેશનથી કરાંચીનું શિખરબંધ મંદિર બનેલું. જમીને એમની, મંદિરે એમનું. બોલો, સદગુરુ નિર્ગુણ બાપાને પડખા સેવેલા, શું નિષ્ઠા નહીં હોય? તમને હું પ્રશ્ન પૂછું, કલ્પનાય કરાય કે નિષ્ઠા ના હોઈ શકે? કલ્પનાય થઈ શકે આપણાથી? નિર્ગુણ બાપાને જેને સેવ્યા હોય એને નિષ્ઠા નહીં હોય એવો એવી વિચાર પણ કરાય? આજે બાપજીનો શિષ્ય હોય એને નિષ્ઠા ના હોય એવો વિચાર પણ કરાય? પરંતુ દેહાત્મ બુદ્ધિ સ્વતું આ બધું થતું હતું. સમર્પણ કર્યું હતું દેહાત્મ બુદ્ધિ સ્વતું, સમાગમ કર્યો હતો દેહાત્મ બુદ્ધિ સ્વતો. દેહાત્મ બુદ્ધિ એટલે દેહ ભાવ સ્વતો. ક્યાં અપરાધ કર્યો હતો? ક્યાં એમણે અવગુણ લીધા હતા? ક્યાં અભાવ લીધો હતો? પરંતુ દેહ ભાવ સ્વતો એનો કોઈ ભરોસો નહીં. આતંકવાદીઓના સમૂહની વચ્ચે આત્માને રહેવાનું છે, આતંકવાદીઓનો સમૂહ છે, ટેરરિસ્ટની વચ્ચે રહેવાનું છે. દેહભાવ સોતા રહેવું એટલે આતંકવાદીઓની વચ્ચે રહેવું. મુક્તો કઈ મિનિટે સ્ટેબિંગ કરી નાખે, કઈ મિનિટે માન આવી જાય, કઈ મિનિટે કામ આવી જાય, કઈ મિનિટે અવળું પડી જાય, કઈ મિનિટે ઈર્ષ્યા થાય, કઈ મિનિટે કયો દોષ આવીને પજવી ન જાય, કારણ કે બધા આતંકવાદી, બધા ટેરરિસ્ટ. અને એની વચ્ચે રહેવાનું મુક્તો બિલકુલ બિલકુલ સલામતી નહીં, નો સેફટી. અને ભલે બધાને આવી રીતે પાડ્યા છે, મુક્તો અહીંથી એકે ઓછો ન થાય ને એટલા માટે સેવક આટલો બધો ભાર મૂકે છે, વિનંતી સાથે ભાર મૂકે છે. મુક્તો અહીંથી એક ઓછો થવા દેવો નથી. મુક્તો કયો બાપ એવો હોય કે જેને પોતાના પાંચ દીકરામાંથી એકાદો નાપાસ થાય એવી ઈચ્છા હોય? કયો પ્રજાપતિ એવો હોય એને હો માટલામાંથી એકાદું માટલું ફૂટે એવી ઈચ્છા હોય? મુક્તો અમે તમારા આધ્યાત્મિક માવતર છીએ, ભલે તમે અમને માનો કે ન માનો, અમે તમારા માવતર છીએ. રાત દિવસ અમને મૂર્તિના સુખ તરફ લઈ જવાનો તો આગ્રહ છે, પરંતુ એની પૂર્વનો આગ્રહ આ છે કે આ સમાજમાંથી એક નાનું છોકરું પણ તૂટવું ના જોઈએ, છૂટવું ના જોઈએ, એનું બિચારાનું બગડવું ના જોઈએ. એટલા માટે સેવક આટલો બધો ભાર મૂકે છે કે દેહ ભાવથી પર થવાનો પ્રયત્ન કરો, એમાંથી બહાર નીકળો, આતંકવાદીઓની વચ્ચેથી બહાર નીકળો. તો સલામતી કંઈક આપણી રહેશે. મૂર્તિનું સુખ તો પછીનું છે, પહેલા સલામતી તો કેળવો. આપણે નિર્ભય તો થાવ. બોલો, એ કરાંચીના રણછોડલાલભાઈ આટલું મોટું ડોનેશન, આટલો બધો સ્વામી જોડે હિત, આટલી બધી પ્રીતિ, સ્વામીના વચને આખું મંદિર કરાવ્યું. પોતાની 23 વર્ષની દીકરી, 22-23 વર્ષની જુવાન દીકરી કોલેજમાં ભણતી હતી ત્યાં કરાંચીમાં કોલેજ. એ વખતે કરાંચી ભારતમાં હતું, એ વખતે ભારત પાકિસ્તાનના ભાગલા નહોતા પડ્યા, ભારતમાં જ ગણાતું. કરાંચી એક ભારતનો વન ઓફ ધી પાર્ટ. અને એ કોલેજમાં ભણતી ને કોઈ પર પુરુષ જોડે એ જોઈ ગયા, પોતાની દીકરીને ભાળી ગયા. દીકરીને રૂમમાં પૂરીને ધમકી આપી કે જો બીજી વખત તો કોની દીકરી છું તને ભાન પડે છે, તારો બાપ કોણ છે, જો બીજી વખત કોઈ પુરુષ જોડે હું જોઈશ ને તો ઉડાડી મૂકીશ તને. આટલા ધર્મના આગ્રહી હતા. એ જ રણછોડલાલભાઈને 48 વર્ષની ઉંમરે કોઈ પરસ્ત્રી સાથે સંગ થઈ ગયો, કોઈ તુર્કસ્તાનની સ્ત્રી સાથે એમને સંગ થઈ ગયો, કુસંગ લાગી ગયો. અને હોળના ભાવમાં ઉડી ગયા. હોથા નીકળી ગયા. આ દેહભાવ સ્વાતિ ભક્તિ કરી હતી. ગઈકાલે આપણે પ્રસંગ જોયો હતો દેવરાજ બાપાનો, દેવરાજભાઈ, વાંકિયાના દેવરાજભાઈ. ચલો, એમણે ક્યાં અભાવ લીધો હતો, ક્યાં અવગુણ લીધો હતો, પણ વિઘ્ન આવીને અંતકાળ સમય ઉભો રહ્યો. ખેલાયો, અરર, મારે બધું છોડીને જતું રહેવું પડશે. આ તો ઠીક છે, વાયેલા 2 દાડામાં મોટા સંતોએ ટ્રીક બતાવી અને દેવશ્રી ભગતનો સંગ કર્યો અને દેહથી છૂટા પાડ્યા ત્યારે અંદરથી ખોટું કરાયું ત્યારે બધું થયું, નહીંતર તો આંટા મારવા પડે કે બીજું કંઈ થાય. શ્રીજી મહારાજ બોલ્યા છે મધ્યના 48માં વતનાવ્રતની અંદર, મહારાજ બોલ્યા છે અંતકાળ સમયે જો ભગવાન વિના બીજા પદાર્થની સ્મૃતિ થઈ જાય તો કોટી કલ્પે એને દુઃખનો અંત આવતો નથી. શ્રીજી મહારાજ, સદગુરુ નિર્ગુણ બાપા, અને નિર્ગુણ બાપાને ખબર પડી કે આને કુસંગ લાગી ગયો છે, મંદિર બંધ કરી દીધું. મંદિર અને ઘર વચ્ચે ડિસ્ટન્સ કેટલું હતું ખબર છે? અંતર. એમની મંદિર અને ઘર વચ્ચે માત્ર રોડ, રસ્તો. મકાનની બરાબર પોતાનો જ રહેવાનો જે બંગલો હતો, બંગલાની સામે જ વચ્ચે રસ્તો અને સામે જ જમીન હતી, એ જમીન આપી દીધેલી મંદિર કરવા, અને એમાં મંદિર કરાયેલો. મંદિરમાં બેઠા બેઠા, બંગલામાં બેઠા બેઠા મંદિરમાં દર્શન થાય. બોલો, વચ્ચે ખાલી રસ્તો, રોડ, મંદિર છૂટી ગયું. મંદિર જવાનું બંધ કરી દીધું, સભામાં જવાનું બંધ કરી દીધું. અમદાવાદમાં નિર્ગુણ બાપાને સમાચાર મળ્યા. નિર્ગુણ બાપા સ્પેશિયલ અમદાવાદથી કરાંચી પધાર્યા, સ્પેશિયલ પધાર્યા. સ્વામી મંદિર પધાર્યા અને સ્વામીએ કેવડાયું સમાચાર આ મોકલો કે સ્વામી આવ્યા છે. હવે સ્વામીને ગુરુ માનતા હતા. સ્વામી પધાર્યા છે, દર્શન કરવા તો આવો. અંદર એટલો બધો કુસંગ વ્યાપી ગયેલો. પેલી સ્ત્રીનું બંધન એટલું બધું થઈ ગયેલું, અંદર કુસંગ રગે રગમાં વ્યાપી ગયેલો. દર્શન કરવા ના આવ્યા સ્વામી. 3 દિવસ થયા, 3 દિવસથી દર્શન કરવા ના આવ્યા. મંદિર હામે, ઘર હામે મંદિર, ટાઈમ નથી એવું બોલી શકાય? સ્વામી ધાબા ઉપર ચડ્યા, સ્વામી જાણતા હતા કે આનો પગ ભારે થઈ ગયો છે એટલે આવી શકતો નથી, શું મોઢું લઈને આવે. સ્વામી ધાબે ચડ્યા, મંદિરના ધાબે ચડ્યા અને સ્વામીએ માણસ મોકલ્યો ઘરમાં, જાઓ રણછોડને કહો. સ્વામી રણછોડ કહેતા, સ્વામી કે રણછોડને કહો, રણછોડ સામે એના ધાબે આવે, બંગલાના ધાબે, હું આ ધાબે ઊભો છું, અમારા દર્શન કરશે એના પાપ માત્ર બાળી નાખીશ. ચલો મંદિરમાં પગ ભારે થઈ ગયો છે, બીજા હરિભક્તો શું જાણશે ને શું મોઢું લઈને આવું ને બીજા હરિભક્તો ઉપર કેવી છાપ પડશે, એ બધી વાત તો ચલો એના લીધે કદાચ શરમ સંકોચ થાય, પણ ધાબા ઉપર ચડીને દર્શન કરવાના હતા. હું તો ગુરુનો મહિમા કરતાય તે પેલી બહેનો મહિમા વધી ગયો હશે, કુસંગનો પ્રમાણ કેટલું વધી ગયું હશે કલ્પના કરો. ન ચડી શક્યા, ધાબા ઉપર ના ચડી શક્યા. અને સ્વામી 15 દિવસ રોકાયા. 15 દિવસમાં રણછોડલાલ દર્શન કરવા આવ્યા નથી. અને સ્વામી જેવા અમદાવાદ પધાર્યા કહેવાય છે, બીજે જ દાડે એમણે ઘર કુટુંબ પરિવાર છોડીને પેલી બઈ ભગાડી ગઈ, ક્યાં લઈ ગઈ હજુય પત્તો નથી, હજુય કોઈ સર સમાચાર નથી કે ક્યાં ગયા રણછોડલાલ અને શું થયું એમનું. આ દેહાત્મ બુદ્ધિ સ્વતો સત્સંગ મુક્તો, આ વાતને સહેજ પણ ગૌણ ન કરો આપણે, અને સહેજ પણ આપણે ચાલશે, આપણને અંતકાળ સમયે મહારાજને મોટા લઈ જ લેવાના છે ને, પણ ક્યારે વિઘ્ન આવી જાય, મહારાજ બોલ્યા છે 23મો અધ્યાય એને માથે બહુ મોટું વિઘ્ન છે, દેહાત્મ બુદ્ધિ સ્વતો ભજન કરે છે એટલે. અને સહેજ પણ આપણે ગંભીરતાથી એની નોંધ લો પહેલા, અને એમ ન સમજો ચાલે છે, આપણને નિષ્ઠા થઈ ગઈ, નિષ્ઠા એકડો છે આપણે માટે બહુ મોટો પ્લસ પોઈન્ટ છે કે આપણી પાસે એકડો છે, પરંતુ એની પાછળ આ પછીનું સ્ટેપ છે. મહારાજે નિશ્ચયને અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય આને કીધો છે, માત્ર સર્વોપરી સર્વ અવતારના અવતારી સમજે એટલે અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય નથી કીધું, સર્વોપરી સમજીને બંને સ્વરૂપની ઓળખાણ કરાઈ છે કે ભગવાનના સ્વરૂપને ઓળખ્યા પછી પોતાને મૂર્તિ રૂપ માનીને જે ભગવાનની ભક્તિ કરે એ અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય છે, એ નિર્વિઘ્ન માર્ગ છે, એ સલામતીનો માર્ગ છે. હા બોલો મહારાજ, કે પ્રશ્ન થાય તો પૂછજો, બોલો મનરભાઈ પાછળ આપો.
દેવ ભાવ રહી ગયો હોય અને મોટા પુરુષ સાથે આત્મબુદ્ધિ કરી હોય તેનું પાર પડે કે કેમ?
હા, મોટાની જોડે આત્મબુદ્ધિ, જો બે વસ્તુ છે, બે માર્ગ છે નિર્વિઘ્ને પાર પડવાના, બે માર્ગ છે, એક મૂર્તિરૂપ થવું અને એક મોટા પુરુષ સાથે જીવ જોડવું, આ બે સિવાય બીજો ત્રીજો કોઈ માર્ગ નથી, કોઈ માર્ગ નથી, કોઈ ઓપ્શન જ નથી. પણ મોટા પુરુષ સાથે આત્મબુદ્ધિ કરી કોને કહેવાય? મોટાનું ગમતું, મોટાની મરજી આપણી થાય આત્મબુદ્ધિ, ત્યારે મોટાની મરજી આ છે, મોટાની મરજી આ છે. શું તમે 5 લાખની સેવા કરો એ એના માટે મોટા પુરુષ નથી આવ્યા? મોટા પુરુષ જેના માટે આવ્યા છે એમાં ભળી જવું એ જ મોટાની મરજી, એ મરજી મર્યા કહેવાય. એ કે 5-25 લાખ ભેગા કરવા માટે નથી આવ્યા, ગઈકાલે કહ્યું હતું એ કે સ્થાવર મંદિરો ઊભા કરવા માટે નથી આવ્યા, એ ચેલાઓ ઊભા કરવા નથી આવ્યા, એ ટોળા ઊભા કરવા માટે નથી આવ્યા. અને જેની ટોળા ઉપર નજર હોય, જેની મંદિરો ઉપર, સ્થાવર મંદિરો ઉપર નજર હોય, જેની રૂપિયા ઉપર નજર હોય, જેની વાહવા ઉપર નજર હોય, એ મોટા પુરુષ નથી. મુક્તો, મોટા પુરુષની મરજી જ છે આ, કે મૂર્તિરૂપ થાવ, આ મોટા પુરુષની મરજી છે. અને એ આત્મબુદ્ધિ, એટલે આત્મબુદ્ધિ અને મૂર્તિરૂપ થવું એ બે વસ્તુ જુદી નથી થતી. આત્મબુદ્ધિનો અંત જ અહીં આવી જાય છે, જેમ સ્વરૂપ નિષ્ઠાનું અંતિમ ચરણ શું, ઉપાસનાનું અંતિમ ચરણ શું, બધાનું અંતિમ ચરણ આ જ છે, મૂર્તિરૂપ થવું એ જ અંતિમ ચરણ છે, અંત જ ત્યાં આવીને ઉભો રહે છે. ઉપાસનાનું અંતિમ ચરણ કયું? ઉપાસના કરે જન ઘણી
દેવી દેવને અવતાર તણી, તે પણ ઉપાસના કહેવાય તેણે પુરુષોત્તમ ના. માયા
માટે ચોખ્યો
ઉપાસના કહો ચિતદય સાંભળજો સહો તેજો માય છે દિવ્ય સાકાર એક પુરુષોત્તમ નો આકાર તેને છે દે મેલે એ જ ચોખ્યો ઉપાસના કરો
સાંભળ્યું પેલા હજુ તે આ પરમ એકાંતિકની ઉપાસના છે જેને પરમ એકાંતિકની સ્થિતિ પામવી હોય એની ઉપાસના છે એને સર્વોપરિ સમજ્યા પછી તેજો માય
છે દિવ્ય સાકાર એક પુરુષોત્તમ નો આકાર જેને છે તે મેલે નહી આણો
છેટે અણુ જેટલું છેટે ન રાખે ન સમજે એને ચોખ્ખી ઉપાસના કહેવાય હજુ આ પરમ એકાંતિકમાં નથી થવાય હજુ મૂર્તિરૂપ થવા માટેની ઉપાસના કહે છે ધામ સ્વરૂપ પોતા તણો શ્રી હરિ પોતે સાકાર કે પ્રભુપદ પ્રીતિ ઉપાસના ને પૈસા પયમે શ્રી એકતાર આ શુદ્ધ ઉપાસના છે કે દામ સ્વરૂપ પોતાપતણો પંચાળાનું સાતમું વચનામૃત તામના સ્વૈન સદા નિરસ્ત કોકમ સત્યમ પરમ ધીમહિ આ એ જ વાત અહીંયા નિષ્કુળાન સ્વામી લખ્યું છે કે ધામ સ્વરૂપ પોતાતણો મહારાજનું ધામ એ કોણ ધામ તેજ રૂપી ધામ નહીં ધામ સ્વરૂપ પોતાતણો મહારાજ કેમ કહે છે કે મારું પોતાનું સ્વરૂપ એ જ ધામ સમજીને એ ધામ સમજીને કે મહારાજની મૂર્તિ આપણે રહેવાનું આત્માને રહેવાનું ધામ તેજ નહીં મૂર્તિ છે અને મૂર્તિ ધામ કોનું વહેલા અનાદિમુક્તનું અનાદિમુક્તો ને મૂર્તિ એ જ ધામ છે કે ધામ સ્વરૂપ પોતા તણો ને શ્રીહરિ પોતે સાકા પ્રભુપદ પ્રીતિ ઉપાસના હરે પ્રભુપદ જો છેલ્લી ઉપાસના કહી છો પ્રભુપદ પ્રીતિ ઉપાસના પ્રભુપદ પ્રીતિ એટલે સમજ્યા પેલા મહારાજ જ છે મહારાજ
જ છે મહારાજ જ છે મહારાજ
જો આ પ્રભુપદ આવી ગયું પ્રભુનું પદ અહીં આવી ગયું પ્રભુપદ પ્રીતિ ઉપાસના ને પય મિશ્રી એકતાર પય મિશ્રી પય એટલે દૂધ અને મિશ્રી એટલે ખાંડ જેમ ખાંડ ને દૂધ એકમેક થઈ જાય એમ મૂર્તિની સાથે જ્યારે એકાકાર થઈ જાય એ જ અનાદિમુક્તની સ્થિતિ પામ્યાની ઉપાસના છે મુક્તો ઉપાસનાનું અંતિમ ચરણ આ છે ધર્મ જ્ઞાન કે જ્ઞાન અનેક
પ્રકારે કરે
શું કે છે
જ્ઞાન અનેક પ્રકારે કરે પણ મૂર્તિ થકી છેટે ફરે મુખ્ય જ્ઞાન તો મારું સ્વરૂપ મુખ્ય જ્ઞાન
સાથે તેજોમય તદરૂપ થઈ ન થઈ જાય ત્યાં સુધી જ્ઞાન અધૂરું આ વાત એ કઈ સિદ્ધિ છે અનાદિ મુક્તની સ્થિતિ તદરૂપ થઈ જાય મહારાજની સાથે બાકી જ્ઞાનની અનેક વાતો કરે અને જ્ઞાનના પડછંદા એ તમે જો હબકારા ને બબકારા કરે પરંતુ છતાંય તે પડકારા કરે પરંતુ મૂર્તિથી છેટે રહેવાય ત્યાં સુધી જ્ઞાનની અજ્ઞાન છે હં એ તો મૂર્તિમાં રહેવાય એનું નામ જ્ઞાન હં જ્ઞાને અનેક પ્રકારે કરે પણ મૂર્તિ થકી છેટે ફરે મુખ્ય જ્ઞાન તે મારું સ્વરૂપ થાય તેજો મય તદરૂપ હવે ભક્તિ કે છે ભક્તિ કોને કહેવાય
ભક્તિ ના તો છે કણે રા ભેદ ભક્તિ ના પણ ગણ્યા છે વેદા, તેણે જાતાય જાતારું છે
આપણે પેલા ભક્તિ ગમે એટલી કરીએ, માળા કરીએ, ધ્યાન કરીએ, ભજન કરીએ, આ બધી ભક્તિના પ્રકાર છે, પરંતુ ખરી ભક્તિ શું કહે છે?
ભક્તિ ના પણ ગણા છે વેદા, તેણે દાતાય જગતનું ઉચ્છેદ.
એનાથી જગતનો ઉચ્છેદ ન થાય. એટલે શું જગત? એટલે જોયું તમે જગત? આ બધા જગતની વાત નથી હો, આ જગત. ત્યાં સુધી દેહનો ભાવનો પ્રલય ન થાય, ઉચ્છેદ એટલે પ્રલય. આનાથી ભક્તિ કરવાથી, માળા કરવાથી, ધ્યાન કરવાથી, ભજન કરવાથી કંઈ આ જગતનો ઉચ્છેદ નથી થતો, એનો પ્રલય નથી થતો. પછી શું કહે છે?
મારી મૂર્તિમાં પ્રેમ રેવાય, મારી મૂર્તિમાં પ્રેમ રેવાય, એ ભક્તિ મુખ્ય. મારી મૂર્તિમાં પ્રેમ રેવાય, એહ ભક્તિ મુખ્ય કહેવાય.
સમજાય છે પેલા? મહારાજની મૂર્તિમાં રહેવું એ જ ભક્તિ, એ જ જ્ઞાન. તો કે વૈરાગ્યનું હારું જુદું કંઈક આવતું હશે નહીં?
વૈરાગ્ય ના તને બહુ વેશ, વૈરાગ્ય ના તને બહુ વેશ, પણ વાસના ના ટાળે લેશ. વૈરાગ્ય ના તને બહુ વેશ, મૂર્તિ વિના સરવેનો ત્યાગ, મૂર્તિ વિના સરવેનો ત્યાગ, એ જ જાણવો સાચો વૈરાગ.
સમજાય છે સંતો? આપણે ત્યાગ કર્યો છો. વૈરાગ એટલે ગળ્યું ના ખાય ને ચીકણું ના ખાય ને વીલું ના ખાય ને ઉલ્યું ના ખાય ને ત્યાગના પ્રકાર છે બધા. વૈરાગ તો આને કહેવાય, મૂર્તિ વિના સર્વેનો ત્યાગ. બસ એક મહારાજ 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 મહારાજ, આ બધું બધું ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ ઉપાસના બધાનું અંતિમ ચરણ શું છે પહેલા? અનાદિમુક્તની સ્થિતિ મૂર્તિ. અંતે તે ગાતું ગાતું ક્યાં જાય? બાપજી કહે છે ને ગામડામાં પેલો ગોતરડો ભરે. ગોતરડો કે શું કહેવાય? લગ્ન હોય ત્યારે ગોતરડો ભરે. અને બૈરા બધા ગાણા ગાતા ગાતા પ્રજાપતિની ઘેરથી નીકળ્યા હોય એવું માટલું લઈને. એવું કંઈક કરે ને, મને બહુ ખબર નથી પડતી, આ તો મેં સાંભળ્યું છું, જોયું નથી કે શું. હા, પણ કોક કે ક્યાં લગ્ન છે તો ભાઈ કોઈ પૂછવાની જરૂર નથી, એની વાંય વાંય જાઓ. ગાતું ગાતું ક્યાં જાય પહેલા? માંડવે જાય. હ, એમાં બધા શબ્દ અંતે તે ક્યાં પહોંચે પહેલા? એવરી રોડ્સ આર ગોઈંગ ટુ મહારાજ, every roads are going to maharaj. આ કારણ સત્સંગમાં સર્વે રોડ મૂર્તિ સુધી પહોંચી જવા જોઈએ, એનું નામ જ કારણ સત્સંગ. હા, એ જ રીતે મનરભાઈ આપે જે પ્રશ્ન પૂછ્યો તો તદ્દન સાચો છે કે કદાચ મૂર્તિ રૂપે ન વર્તાય અને મોટા પુરુષની સાથે આત્મબુદ્ધિ કરી હોય તો નિર્ભયતા આવી જાય કે ના આવી જાય? જરૂર આવી જાય. પરંતુ મોટા પુરુષની મરજીમાં રહે એ જ આત્મબુદ્ધિ કહેવાય. અને ખરેખર તો એમની મરજી શું છે પહેલા? આ મરજી છે, આ જ મરજી છે. એમની સાચી મરજી આ છે, બીજું બધું કરીએ પરંતુ ઠીક છે, એમની મરજી આ છે. એટલે અંતે તે આત્મબુદ્ધિ ક્યાં છે એને પરિણમે છે પહેલા? આ જ આત્મબુદ્ધિનો ખરો અર્થ જે છે, આત્મબુદ્ધિનો ખરો આત્માને મહારાજ સાથે જોડી દેવો, એને નવાત્મબુદ્ધિ. આત્મબુદ્ધિનો ખરો અર્થ જ આ છે. તો મોટા પુરુષ સાથે આત્મબુદ્ધિ કેવી રીતે કહેવાય? બાપજી એક શબ્દ કાયમ બોલે છે, બાપજી કે મોટા પુરુષ સાથે આત્મબુદ્ધિ થાય જ નહીં, આત્મબુદ્ધિ થાય એટલે આપોપોત થઈ જાય. મોટા પુરુષ ક્યાં છે? મોટા પુરુષ ક્યાં છે? એમનો દેખાવ કોનો છે? હવે એમની સાથે જોડી ગયો એટલે કોની સાથે જોડી ગયો? પતી ગયો હું. આત્મબુદ્ધિ એટલે જ મૂર્તિને સુખની પ્રાપ્તિ, પતી ગયું. એ પોતામાં એ જુદા છે જ નહીં, તેમાં જોડાવાનું રહ્યું જ ક્યાં? એ જુદા હોય તો એમાં જોડાવાનું રહ્યું ને. આપણે કંઈક મોટા પુરુષમાં જોડાવો, મોટા પુરુષ સાથે હેત કરો, પણ મોટા પુરુષ જુદા છે જ નહીં, એ તો અખંડ મૂર્તિમાં છે. તો એમની સાથે કરેલું હેત એ ક્યાં હેત થઈ ગયું, ક્યાં કરાવે કહો જાય? સીધું ત્યાં જ લઈ જાય. એમની સાથે તમે જોડાયા ક્યાં જોડે? મહારાજમાં. એમનું વચન માનો ક્યાંનું મનાઈ ગયું? મહારાજનું. એ ભગવાન નથી, પણ એમની ભગવાન સાથેની એટલી બધી રોમ રોમ પણ એકતા છે મોટા પુરુષની, કે એ મોટા પુરુષ સાથે કરેલી કંઈ પણ, એમની સાથે કરેલો કેળવેલો સંબંધ એ સીધો મહારાજ સાથે સંબંધ કરાવી નાખે છે, અને એનું નામ મોટા પુરુષ કહેવાય. અહીંયા પેથાપુર છે, ગાંધીનગરની બાજુમાં પેથાપુર કરીને ગામ છે. પેથાપુરમાં એક દેવજી ભગત હતા, પટેલ જ્ઞાતિના હતા, અને એમને વાસુદેવાનંદ બ્રહ્મચારી સાથે બહુ હેત હતું. બે પ્રસંગ આવે છે લખાણમાં, ક્યાંક વાસુદેવાનંદ બ્રહ્મચારીનું નામ આવે છે અને ક્યાંક મહાનુભાવન સ્વામીનું નામ પણ આવે છે. સત્સંગના શાસ્ત્રોની અંદર આ બે નામ આવેલા છે. પ્રસંગ એકનો એક છે, પણ ક્યાંક વાસુદેવાનજીનું નામ આવે છે, ક્યાંક મહાનુભાવન સ્વામીનું નામ આવે છે. એટલે આપને વાંચવામાં બીજું નામ આવે તો હું તમને સ્પષ્ટતા કરી લઉં કે આ બેમાંથી કંઈ પણ આવે તો આપણે પ્રસંગ જોડે કામ છે. વાસુદેવાનંદજી, બાપજી વાસુદેવાનંદજી કહે છે. એટલે એ પેથાપુર વધારેલા, એમને સ્વામી સાથે બહુ પ્રીતિ, બહુ આત્મબુદ્ધિ, બહુ સ્નેહ, બહુ જ પ્રીતિ, અતિશય સ્નેહ, દિવ્ય ભાવ સતો સ્નેહ. વાસુદેવાનંદ બ્રહ્મચારી મહારાજ હતા એમની સાથે. એક દિવસ વાસુદેવાનજીને કહ્યું કે વાસુદેવાન સ્વામી, મહારાજનું મૂર્તિનું સુખ આવે એવું કંઈક કરી આપો ને. શું કહે છે? મહારાજની મૂર્તિનું સુખ આવે એવું કંઈક કરી આપો ને. વાસુદેવાનંદજી બહુ હિતને પ્રીતિ હતી, બહુ જ મરજીમાં જ રહે અને બહુ અતિશય સ્નેહ. વાસુદેવાનંદજીએ શું કીધું ખબર છે? વાસુદેવાનંદ બ્રહ્મચારી કે દેવજી ભગત, તમે કામ કરો, હું મહારાજનું ધ્યાન કરું છું, તમે મારી હમું જઈને બેહી રહો. હું મહારાજની મૂર્તિનું ધ્યાન કરું છું, તમે મારી સામે ત્રાટક કરીને બેસો. અને એમણે મહારાજની મૂર્તિ સાથે જોડાઈ ગયા. વાસુદેવાનજી મહારાજ સાથે જોડાઈ ગયા, અને વાસુદેવાન સ્વામીનું ધ્યાન જાય ઓલા મહારાજનું ધ્યાન કરે, આ એમની ત્રાટક કરે, અમે બેહી ગયા. બોલો પેલા વાસુદેવજી ભગતને માંડ્યું મૂર્તિનું સુખ આવવા, ઢગલો. હવે ધ્યાન ઓલ્યા કરે છે, શું ખોલે એમને આવવા માંડ્યું? કેમ ખબર છે? આ ટ્રાયંગલ રચાઈ ગયો. ટ્રાયંગલ એટલે સમજે ને, ત્રિકોણ રચાયો. એ ત્યાં જોડાયેલા છે અને એમની સાથે આપોઆપો કર્યું એટલે સ્વાભાવિકપણે એમની, એટલે શું સમજીને વાસુદેવન બ્રહ્મચારીને શું સમજીને, કેવા સમજીને, કેવું માનીને એમની ત્રાટક કરી હોય છે? કહો જોઈએ, બહારની દેખાતી આકૃતિ માનીને કર્યું હશે? એ અવરભાવની આકૃતિ દેખાય છે એ માન્યું હશે? પોતે અખંડ મૂર્તિમાં રહે છે, અખંડ મૂર્તિમાં છે, અને દેખાવ મહારાજનો છે, મહારાજના મુક્ત છે, અને મહારાજના ભાવથી, એવા દિવ્ય ભાવથી વાસુદેવાન બ્રહ્મચારીને સેવ્યા. બોલો, મૂર્તિનું સુખ જેવું બ્રહ્મચારી મહારાજને આવતું હતું એવું સુખ એમને આવવા માંડ્યું. આને કહેવાય આત્મબુદ્ધિ. આ બધા શોર્ટકટ્સ છે, તમે કે આપણે આવું કરીએ, અને હજુ વાર છે, હજુ એ બધું કરવામાં, એ બધું હજુ આપણે પનો ટૂંકો છે આપણો, હજુ એના પહેલાં મરજીમ રહેતા શીખવું પડે, તો મૂર્તિમાં રહેવાય. ભાઈ, જેને મરજીમ રહેતા આવડે ને એને મૂર્તિમ રહેતા આવડે. હવે પ્રકરણ આપણે ચાલુ કર્યું છે, ચિંતા ના કરશો, બધું કરવાનું જ છે આ બધું, કારણ કે મોટા પુરુષ બિરાજે છે, ત્યાં સુધી આપણે એમનો કરવું છે કરી નાખીએ. આત્મબુદ્ધિ કરવાની છે, આપણા પક્ષે એટલું જ બાકી છે. એમણે તો જે કરવાનું તે કરી દીધું છે આપણી ઉપર, જે ઓપરેશન કરવાના હતા બધા. હવે આપણા પક્ષે કંઈક લોચો પોચો રહે છે તો એને આપણે જલ્દી સ્પીડી પૂરો કરવો છે, લોચો કાઢવો છે. જેની ઈચ્છા બધાની, પરંતુ જ્યાં સુધી વિઘ્ન આવવાની શક્યતા છે, જ્યાં સુધી દેહધારીને વિઘ્ન આવવાની શક્યતા છે, દેહધારી મટીને આપણે મૂર્તિધારી થવું છે, મુક્ત, અને એમાં કંઈ કરવાનું નથી, કંઈ કરવાનું નથી. માત્ર આપણી રોંગ બિલીફ, જે જૂની માનીતાઓ છે, એને વિશ્વાસપૂર્વક મહારાજ અને મોટાના વચનમાં વિશ્વાસથી એને એ માનીતાઓ કાઢવાની છે, બીજું કશું જ નથી. આપણે કંઈ કરવાનું નથી, માત્ર આપણી રોંગ બિલીફ સમજવાની છે. મુક્તો, તમને એક નાનું દ્રષ્ટાંત આપું. ચલો, આ શું છે પેલા? ચશ્મા ને માળા મને ગઈ છે, તમને કોઈક એવું ફિટ કરી દીધું કે આ માળા છે. દાખલો આપું છું, આને માળા સમજાઈ ગઈ છે. હવે તમને કોઈ પૂછે ચશ્મા બતાવે શું કે, તમે માળા જ બોલો. જ્યારે બોલો ત્યારે માળા જ બોલ્યો છું કે માળા છે, આ માળા છે. હવે તમને કોઈ સમજાવે ભાઈ આ માળા નથી, આ ચશ્મા છે બાપા, ચશ્મા તો કે ના માળા છે, ના ચશ્મા છે. હવે પચી પચ્ચા હો જણ હો વખત કે ભાઈ ચશ્મા છે, ચશ્મા છે. હવે તમને ઓલું પહેરી ગયું છે માળા, શું કરવું જોઈએ કહો, શું કરવું જોઈએ? તમને હું પૂછું શું કરવું જોઈએ, આંગળી ઊંચી કરો. ચશ્માની માળાની ચશ્મા કરવા છે, માળા પહેરી ગયું છે અને ચશ્મા કરવા છે, શું કરવું જોઈએ કહો, જોઈ શું કરવું જોઈએ? એટલે આ તો તમારો દ્રષ્ટાંત છે, આવડે તમને આનો જવાબ, બોલો ને, બોલો શું કરવું જોઈએ? વિજયભાઈ શું કરવું જોઈએ કહો, બિલીફ ચેન્જ કરવી જોઈએ, શું કરવું જોઈએ કહો, શું ચેન્જ કરવા માટે શું કરવું જોઈએ? વારંવાર જ્યારે જ્યારે તમે ચશ્માને જુઓ ત્યારે વિચાર કરવો જોઈએ કે ભાઈ આ આ માળા નથી, ચશ્મા છે, માળા નથી. તમે કોઈ પૂછે કે ના પૂછે, પણ તમે એનું મનન જ કર્યા કરો કે આરું મારે ખોટું પહી ગયું છે, એનું માળાનું ચશ્મા, માળાના ચશ્મા, માળાના ચશ્મા કરવા છે, કે તો એ એ ખટકાપૂર્વક ધ્યાન રાખીને સાવધાનીપૂર્વક જો વિચારો, મનન કરો, તો માળાના ચશ્મા થઈ જાય કે ના થઈ જાય? અલ્યા થઈ જાય કે ના થઈ જાય? બસ એવું જ થઈ ગયું છે, આ એવું જ પહી ગયું છે, તમને આવું જ થયું છે. બોલો, તમને પહેરી ગયું કે હું વલ્લભદાસ, હું કિશોરભાઈ, હું ઝીંઝવાડીઓ, હું પોપટભાઈનો દીકરો, ઓલા કસ્તુરચંદભાઈનો દીકરો, કસ્તુરચંદ કેવા કરશો સર, પોપટલાલ, આ હું એમનો દીકરો, એવું જ રોંગ બિલીફ પહેરી ગઈ છે ને. અમે કહીએ છીએ કે આ ચશ્મા છે, એટલે આ માળા નથી, આ ચશ્મા છે. હવે તમને માળા પહેરી ગઈ છે, અંદર કિશોરભાઈ પહેરી ગયું છે, હવે તમારે એ એ કાઢવાનું છે. અમારું વિશ્વાસ રાખો. અને તમે મોટા પુરુષ કહે છે, મહારાજ કહે છે કે તું અનાદિ મુક્ત છું, મૂર્તિમાં રહેનારો છું, તું કિશોર નથી, તું પુરુષ નથી, તું સ્ત્રી નથી, એ કાઢીને અમારા ઉપર વિશ્વાસ રાખીને મંડો આદુ ખાઈને, સમજ્યા? મંડો એટલે શું કરવાનું જ, મંડવાનું એટલે પહેલા બસ મનન કરો, આ જ મનન કરો, આ જ ચિંતન કરો કે હું દેહ તે હું નથી, બસ મારું સ્વરૂપ દેહ નથી, હું આ નથી, હું આ નથી, હું આ છું. મુક્તો, કાંઈ કરવાનું નથી, પેલું સ્વપ્નું છે તમને આવી ગયેલું, સ્વપ્નું છે, એ સ્વપ્નનું કરવા સાચું માની લો છે. એક બીજું દ્રષ્ટાંત આપું. મુક્તો, તમારો માની લો કે તમારો દીકરો ટેણીઓ 5 વર્ષનો છે, અને 5 વર્ષનો ટેણીઓ સવારમાં ઉઠ્યો, હાં સુધી રમતો હતો, જોડે ફરતો હતો, રમતો હતો, આનંદ કરતો હતો, દોડતો હતો, ધનાધન કરતો હતો, અને સવારમાં ઉઠીને તરત જ માંડ્યું રોવા, માંડ્યો ભેંકડો. તમે કહ્યું શું થયું બેટા, મુન્ના શું થયું, બોલો ટેનિયા શું થયું, કે મને પગમાં કંઈક કાંટો વાગ્યો છે, કાઢી આપો ને. હવે પગમાં કાંટો વાગ્યો છે, મને કાઢી આપો. હું તો ત્યારે તમારી જોડે સૂતો હતો, કશું નહોતું, દોડાદોડ કરતો હતો, મને કાંટો દુખે છે, મને કાંટો વાગ્યો છે, કાઢી આપો ને. શું કરો તમે? તમને પ્રશ્ન પૂછું, તમે શું કરો? કલ્પના કરો, શું કરો, શું કરો? એને સારું લગાડવા માટે થોડી વાર કરો, શું કરો તમે? પેલી પિન લઈ આવો અને હોય લઈ આવો અને એને કહે બેટા નથી જો, તને પગ ધોઈ નાખો, જો બેટા કશું નથી, ના પણ મને બહુ દુઃખે છે, મને કાંટો છે, મને દુઃખે છે, મને વિશે કાઢો ને કાઢો, શું કરો તમે? હા ચલો, પછી શું કરો? કાઢીને બતાવો ને તો નથી એમ કે, પણ એને તમે નથી બેટા, તને ખોટું પહી ગયું છે, તને સપનું આવ્યું છે કાંટાનું, તને રાતમાં સપનું આવ્યું છે કાંટો વાગ્યો છે, બાકી ખરેખર તને કાંટો નથી બેટા, એનું સપનું તોડવું પડે, બીજો કોઈ ઉપાય નથી. એમ તમને બધાના સપનું આવી ગયું છે, હા, કે હું વિજય છું, હું કસ્તુરભાઈનો દીકરો છું, હું કિશોર છું, હું ફલાણો છું, હું વસંતલાલ છું, આ તમને સપનું આવી ગયું છે. હા, અમે બેન તમને સપનું તોડાવીએ છીએ, અને એમાં બહુ દાખલો પડે છે, એકનું નહીં આટલા બધાના સપના તોડાવવાના. બોલો, સારું એક ટેણીઓ હોય તો સમજ્યા, આ બધા કેટલા ટેણીયા ભેગા થયા છે, બોલો. આ અમે તમને બેહીને આ સપના તોડાવીએ છીએ કે ભાઈ આ સપનું છે, આ સાચું નથી, ધીસ ઇઝ ધ ડ્રીમ, નથિંગ એલ્સ, આ એક સપનું છે, અને તમને પહી ગયું છે જીવમાં સપનું, એટલે વસંતલાલ ને વસંતલાલ, જેષ્ઠારામ ને જેષ્ઠારામ, ટક્કર ને મા બેટું, એટલું બધું પહી ગયું અંદર. બોલો, સપનું છે આ, તોડી નાખો, અને કઈ અઘરું નથી, કશું અઘરું નથી. મુક્તો, મનતા નથી, આપણે કરતા નથી. આગ્રહપૂર્વક મનન આ કરો, પરભાવનું મનન કરો, સાચા સ્વરૂપનું મનન કરો, ખરેખર આપણે જે છીએ એનું મનન કરો. અને એમાં ન્યાલ કરી નાખે મહારાજને મોટા, ન્યાલ કરી નાખે. મુક્તો, આજે એક વચનામૃતના આધારે આપણે આગળ જઈએ. આ જ વાતને વચનામૃતના આધારે સમજવી છે. વચનામૃત છે આવું જ બાપજીનું અતિ પ્રિય વચનામૃત, ગઢડા મધ્યનું 14મું વચનામૃત. કયું વચનામૃત? પેલા ગઢડા મધ્યનું 14મું. ઘણાને લાઈટ થઈ ગઈ હશે, આ બધું અહીંયા તો લતી બધી લાઈટ થાય છે, પણ જે કરવાની છે નથી થતી, તકલીફ ત્યાં છે. સમજણની, જ્ઞાનની લાઈટ થાય, શું આવે છે એનું વાચ્યાર્થનું લાઈટ થાય છે, લક્ષ્યાર્થની લાઈટ નથી થતી. અને ત્યાં સુધી વી ડોન્ટ સેટિસ્ફાઈડ, અમને એનો સંતોષ નથી ભેલા. બોલો મહારાજ. હા, ભક્ત ચિંતામણીનું પ્રકરણ હવે આજે અધૂરું જ રહેવા દો, કાલ ઉપર જઈશું. સમજે? હવે હવે આજે લાઈન બદલાઈ ગઈ અને કાલ ઉપર જઈશું. હવે શું કહે છે મહારાજ, સાંભળજો. મધ્યનું 14મું વચનામૃત શ્રીજી મહારાજનો પ્રશ્ન છે. આજે બહુ અમારે હમણાં 6 મહિના ચાલ્યું આ વચનામૃત. મધ્યનું 14મું અમારે 6 મહિના સુધી STKમાં ચાલ્યું છે, 6 મહિના સુધી આ વચનામૃત. હવે એ મારે 15 મિનિટમાં ચલાવવાનું છે. જો બધા ભેળા પડજો, તમે બધા જ્ઞાનીઓ અહીં છો એટલે વાંધો નહીં આવે. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, આપના સ્વરૂપને વિશે જે સંત તદાત્મકપણાને પામે છે તે સમાધિએ કરીને પામે છે કે તેનો કોઈ બીજો પ્રકાર છે? તદાત્મકપણું એટલે શું ભેલા? અનાદિ મુક્તની સ્થિતિ પામવી હોય. એ જમાનામાં સમાધિનું પ્રકરણ ચાલતું હતું, સમાધિ બહુ મોટી ગણાતી, સમાધિને સ્થિતિ ગણાતી હતી એવું લોકો માનતા હતા. પરંતુ ના, સમાધિને કોઈ વેલ્યુ જ નથી, સમાધિની કોઈ વેલ્યુ નથી. પરંતુ મહારાજને મુક્તાન સ્વામી પ્રશ્ન એવો પૂછવા માગે છે કે હે મહારાજ, અનાદિ મુક્તની સ્થિતિ કહેતા તદાત્મકપણું પામ્યાનો ઉપાય કયો? પ્રશ્ન આ છે. સમાધિ સિવાય બીજો ઉપાય છે એવો પ્રશ્ન પૂછે છે. પણ સમાધિ કંઈ ઉપાય નથી, સ્થિતિ પામ્યાનો સમાધિ ઉપાય નથી. પણ એ વખતે સમાધિનું મહત્વ હતું એટલે મહારાજને આવો પ્રશ્ન પૂછ્યો. પરંતુ સમાધિ સિવાય બીજો ઉપાય છે, એટલે કે અનાદિ મુક્તની સ્થિતિ પામ્યાનો બીજો કોઈ ઉપાય છે? કોઈ ઉપાય ખરો? કયો ઉપાય છે? આ પ્રશ્ન કેટલાને જરૂર લાગે છે, આ પ્રશ્નના જવાબની કેટલાને જરૂર લાગે છે? કેમ કેમ આપણે જરૂર છે? કિશોરભાઈ, તમારે જરૂર નથી. આપણે બધા અહીંયા બેઠા છીએ જ આ માટે, આના માટે જ બેઠા છીએ, આ મુંડાવા માટે જ બેઠા છીએ. આપણે અનાદિ મુક્તની સ્થિતિ પામવા માટે તો અહીં બેઠા છીએ. આપણે આખો સમાજ એના માટે છે. આપણા માટે આ પ્રશ્ન છે સ્પેશિયલ, અનાદિ મુક્તની સ્થિતિ કેવી રીતે થાય? હવે મહારાજ જવાબ શું આપે છે સાંભળજો. પ્રશ્ન પૂછ્યો છે પ્રભાવ પામવાનો, શ્રીજી મહારાજે જવાબ શું આપ્યો? પછી મહારાજ બોલ્યા કે જેમ, પછી મહારાજે જેણે, મહારાજ બોલ્યા કે જેણે અમારું સ્વરૂપ જેવું કાલે અમે જાણ્યું, કાલે અમે કહ્યું હતું, કાલે, કાલે એટલે મધ્યનું 13મું, આગલે દિવસે. આ વચનામૃત છે ભાદરવા સુધી 1મનું, આ વચનામૃત છે ભાદરવા સુધી 1મનું. અને આગલા દિવસે મધ્યનું 13મું વચનામૃત હતું, આગલા દિવસનું શ્રાવણ વદ અમાસનું. શ્રાવણ વદ અમાસનો બીજો દળ 1મ આવે ને, ભાદરવા સુધી 1મ, એવું જ આવે ને? 1મ કે મને લાગે પડવો કે ના કે શું કહે એને. હા, મુક્તો હવે શું કે સાંભળજો. અમે કાલે જેવી વાત કરી હતી એવું અમારું યથાર્થ સ્વરૂપ જેને જાણ્યું હોય, કે જેમાં કોઈ પ્રકારનું ઉત્થાન રહ્યું ન હોય, નિરુત્થાન, નહીં ઉત્થાન, એનું નામ કહેવાય નિરુત્થાન. ગઈકાલે જો રેફરન્સ કયો આપ્યો પેલા, ગઈકાલનો મધ્યના 13માનો. મહારાજ વાત પ્રશ્ન 14માનો પૂછે છે ને, મહારાજે રેફરન્સ આપ્યો ગઈકાલનું અનુસંધાન લેવું પડશે આપણે. પણ શરૂઆત આપણે ગઈકાલનું અનુસંધાન લઈએ છીએ, પરંતુ મહારાજ કોને અનાદિની સ્થિતિ કહે છે? કે ગઈકાલે અમે જે વાત કરી હતી એવું યથાર્થ જાણ્યું હોય ને તેમાં કોઈ જાતનું ઉત્થાન રહ્યું નહીં હોય. ગઈકાલ શું કીધું તે આપણે જવું પડશે, એની ઉપર જવું પડશે. હવે કારણ કે હવે બાફ્યું જ છે તો વઘારવું તો પડશે જ ભેલા, લાઈન મૂક્યું છે તો આપણે લાવ કરવું તો પડશે જ, નહીં તો બાફેલું બગડી જાય. હા, હવે શું કહે છે મહારાજ, આજની વાત થોડીક સાંભળી લઈએ. જેમ આ લીમડાનો વૃક્ષ છે, મહારાજ એ વખતે ક્યાં બેઠા હતા, લીમડા નીચે. જેમ આ લીમડાનો વૃક્ષ છે તે એકવાર જાણી લીધું છે, પછી કોઈ રીતે મનમાં સંકલ્પ થતો નથી કે આ લીમડો હશે કે નહીં હોય. આપણે પંખા નીચે બેઠા છીએ, જાણી લીધું કે પંખો છે, પછી વિચાર આવે કે પંખો હશે કે નહીં હોય, પંખો જ છે. જો આનું નામ નિરુત્થાનપણે નિશ્ચય. જાણી લીધું કે કિશોરભાઈ, તો કિશોરભાઈ તમને કોઈ દાડ તર્કુતર્ક થાય છે, બધા એમ તમને એમ કે એ હર્ષદભાઈ, એ હર્ષદભાઈ, એ હર્ષદભાઈ, તમને કોઈ દાડ એમ થાય, ખારું તમને એમ થાય કે સ્વામી ભૂલી ગયા મારું નામ, પણ તમને તો કિશોરભાઈ જ મેં ઠસાઈ ગયું છે, બરાબર. આનું નામ નિરુત્થાનપણે નિશ્ચય કહેવાય. જેવો નાતનો, જાતનો, વસ્તુનો, પદાર્થનો, આ લોકની વસ્તુ, બધું બધું આપણને નિરુત્થાનપણે નિશ્ચય થયો છે કે જેનું ઉત્થાન આખી દુનિયા કહેતો હોય ઉત્થાન થતું બદલાતું નથી. અમારે રમણભાઈ આવ્યા છે અમેરિકાથી, બોલો એ અમેરિકામાં રમણભાઈ, ઇન્ડિયામાં રમણભાઈ, પુંધરામ જાય તો રમણભાઈ, મેક્સિકોમાં જાય તો રમણભાઈ, કુકરવાડામાં જાય તો રમણભાઈ, બોલો સાચી વાત છે રમણભાઈ, જ્યાં દુનિયાના છેડે જાવ તો રમણભાઈ. અને આપણે બધા વિહે કાઢીએ છીએ, બોલો બહાર કિશોરભાઈ નહીં, અમારી આગળ અનાદિમુક્ત, જો આ વિહે કાઢ્યો કહેવાય. નિરુત્થાન પણ નિશ્ચય નથી આપણને. જેવો આપણને પેલું નક્કી થઈ ગયું છે દુનિયાના છેડે જાઓ તો પણ હું રમણભાઈ જ છું, હું સુભાષભાઈ જ છું, હું ઘનશ્યામભાઈ જ છું, હું રામજીભાઈ છું, હું વસંતલાલ છું, એવું તમને જે નિરુત્થાન પણ નક્કી થઈ ગયું છે, એમ મહારાજના સ્વરૂપમાં અને આપણા સ્વસ્વરૂપમાં આ દેહનું સ્વરૂપ નિરુત્થાન પણ નક્કી થઈ ગયું છે. આપણું નહીં, આ શરીરનું સ્વરૂપ નિરુત્થાન પણ નક્કી થઈ ગયું છે, એને આપણે આપણું માની લીધું છે, પરંતુ અને એને દેહભાવ કહેવાય છે. પણ બે સ્વરૂપનું નિરુત્થાન પણ નિશ્ચય. જેવો લીમડા ને લીમડો માન્યો, પછી લીમડો આંબો નથી ને આંબો લીમડો નથી, એમ સનાતન ભગવાન સ્વામિનારાયણ આધુનિક નથી અને આધુનિક સનાતન નથી. સનાતન આધુનિક ન હોય ને આધુનિક કોઈ દાડો સનાતન ન હોય. આ તો મહારાજનો નિશ્ચય થયો. પરંતુ ગઈકાલના નિશ્ચયની વાત બાકી રહી ગઈ. શું ગઈકાલે બોલ્યા છે ધ્યાનથી સાંભળજો. મધ્યના 13માં મહારાજ શું બોલ્યા, પછી મહારાજ બોલ્યા, જે અમે આજે વાતો કરીએ છીએ, હવે દાદાના દરબારમાં બેઠા છે અને મહારાજ લીમતરુના વૃક્ષ નીચે બેહીને મહારાજ બોલ્યા. શું બોલ્યા, અમે જે આ વાત કરી બોલીએ છીએ તે પણ તમે એમ ન સમજશો કે અમે ગઢપુરમાં બેસીને બોલીએ છીએ, અમે જે બોલીએ છીએ ત્યાં બેઠા થકા બોલીએ છીએ. જો આ ગઈકાલની વાત શરૂ કર્યો, ત્યાં બેઠા થકા બોલીએ છીએ. ત્યાં એટલે ક્યાં, ત્યાં એટલે ક્યાં, અધર અક્ષરધામમાં જઈને નહીં. અમે જે આ વાત કરીએ છીએ એ અમે ગઢપુરમાં બેસીને નથી કરતા, અમે આ વાત કરીએ છીએ એ પરભાવમાં રહ્યા થકા બોલીએ છીએ. એટલે અમારે વિશે કોઈ દાડો તમે અવરભાવ પરટશો નહીં, અમે સદાય પરભાવમાં છીએ. હવે સાંભળજો, આ તો જો મહારાજની વાત કરે છો, પછી મહારાજ ગઈકાલની શું વાત કરે છે, અને તમે પણ, જો આ બધા ઉપર લઈ દીધો, અને તમે પણ સર્વે સર્વે, તમે પણ સર્વે, સ્વામી તમારા હાથમાં વચનામૃત છે, સર્વે શબ્દ છે તમારા વચનામૃતમાં, જોવા જોઈએ કે આ વચનામૃતમાં જ છે, ત્યાં છે સર્વે, ના ના તમે જોઈ ને કહો એમને ના કહો, આ સાક પૂર્વાની વાત છે, છે ને સર્વે છે ને મૂળ, તમે પણ સર્વે, સર્વેમાં આગળવાળા જઈ ગયા, એટલે આ સંતો તમે જઈ ગયા, એટલે આ ખુરશીવાળા બાકી રહી ગયા, એટલે આ જયંતિભાઈ તમે આવી ગયા, હા આ બધા આવી ગયા, પહેલાં વાહેવાળા બધા આવી ગયા, ભાઈઓ ભાઈઓ આવી ગયા, તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો. ત્યાં શબ્દ નથી વાપર્યો, ત્યાં જ બેઠા છો. ત્યાં જ એટલે ક્યાં પહેલા, પરભાવમાં જ બેઠા છો. બસ આટલો જ વિશ્વાસ નિરુત્થાનપણે કરી નાખવાનો છે, નિરુત્થાનપણે. હવે ત્યાં જ પરભાવમાં કોણ બેસે, પુરુષ બે હકે, મહિલા બે હકે, અને પરભાવમાં હોય એને પુરુષને મહિલા કહેવાય, શું એ કમલેશ કહેવાય, એને રામાણી કહેવાય, શું એને સાધુ કહેવાય, એને હરિભક્ત કહેવાય. પરભાવમાં કોણ કોણ હોય પહેલા, મહારાજ ને મહારાજના અનાદિ મુક્તો, તમે પણ ત્યાં જ છો. અર્થાત તમે નિરુત્થાન પણ નક્કી કરી નાખો. અમારામાં જેમ સનાતન ને આધુનિક, હવે સનાતન છે સનાતન જ છે, અને આધુનિક સનાતન આધુનિક ના હોય, આધુનિક સનાતન ના હોય, એમ તમે અનાદિ મુક્ત જ છો, મૂર્તિમાં જ છો, પરભાવમાં જ છો. અને અનાદિ મુક્ત કોઈ દાડો સાધુરામ ના હોય, અનાદિ મુક્ત કોઈ દાડો રમેશ ના હોય, અનાદિ મુક્ત કોઈ દિવસ કમલેશ ના હોય, અનાદિ મુક્ત રામાણી ના હોય, અનાદિ મુક્ત પુરુષ ના હોય, અનાદિ મુક્ત મૂર્તિ રૂપ જ હોય. બસ હું એ જ છું. શ્રીજી મહારાજ આશીર્વાદ આપે, જોવન પહેલા એના કોલ તો સાંભળો તમે. આ ગઈકાલે નિરુત જે વાત કરી હતી એનો નિરુત્થાન પણ નિશ્ચય કરો, અમારા સ્વરૂપનો અને તમારા સ્વરૂપનો, બે આના માટે આપણે બેઠા છીએ. ન કરજો, આ પાકું કરો. શું કહે છે આગળ,
અને તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો એમ હું દેખું છું. જો અંકે હો કરી આવ્યો, પહેલા ફિગરમાં લખ્યું અને પછી હું દેખું છું એમ કરીને આંકડામાં, પેલા શું કહેવાય, શબ્દોમાં લખ્યું, ઇન વર્ડ્સ શબ્દોમાં લખી આવ્યું. મહારાજ દેખીને કહે છે કે તમે સર્વે મહારાજ કે અમારી મૂર્તિમાં છો, પ્રભાવમાં છો, તેજોમય છો, એવું હું દેખું છું. શ્રીજી મહારાજ બોલ્યા છે. આ કોઈ જેના તેના બાપાના શબ્દો નથી, આ ઈશ્વર બાપાના બાપજીના શબ્દો નથી, આ સહજાનંદ બાપાના શબ્દો છે. મુક્તો, આ સહજાનંદ બાપાના શબ્દો છે, સ્વામિનારાયણ બાપાના શબ્દો છે. તમે પણ સર્વે ત્યાં જ છો, આના વચનમાં અતૂટ વિશ્વાસ લાવી દેવાનો છે. બસ મહારાજ બોલ્યા છે, ભક્ત ચિંતામણી પણ એ જ બોલ્યા. મહારાજ એ જ કહ્યું એમાંય તે.
પછી પ્રભુજી બોલ્યા તમે સાંભળો હરિજન સહૂ, પછી પ્રભુજી બોલ્યા તમે સાંભળો હરિજન સહૂ, અતિ રહસ્ય કાંતની એક બાલપની વાત કહો,
અતિ રહસ્ય
કાંતની એક બાલપની વાત કહો.
શું કહે છે? અતિ રહસ્યની આ વાત કરવી છે હો, અતિ રહસ્યની વળી એકાંતની અને વાલપની વાત કહેવી છે. આ
સભામાં આપણ સૌના તેજોમય ભાઈતન છે, આ સભામાં આપણ સૌના
પ્રભાવમાં છે એ અહીં તો નહીં ને, આ સભામાં જ્યાં મહારાજ બિરાજે એ સભા, અહીં મહારાજ બિરાજ્યા છે કે નથી બિરાજ્યા? સાક્ષાત કે પરોક્ષ, પ્રગટ કે પરોક્ષ? એ મહારાજની સભામાં બેઠેલાની વાત છે. મુક્તો, મહારાજ કહે છે હું દેખીને કહું છું. તમે કહે છો પણ અમને નથી દેખાતું એનું શું? એટલે ના દેખાત કઈ નહીં, એ બાપ કહે છે દેખીને કહે છે, એમાં વિશ્વાસ રાખવાનો હોય. વૈજ્ઞાનિકો કીધું કે ચારે બાજુ હવા છે, દેખાય છે આપણને તો હા પડી છે કે નહીં, બધા શંકા થાય છે કે અરું વિશ્વાસ અરું હવા હશે કે નહીં હોય, અરે એની ઘેર પડી ગઈ વૈજ્ઞાનિકના શબ્દોમાં. અને આ વૈજ્ઞાનિકના વૈજ્ઞાનિક આપણા બાપના બાપના બાપ, અને એના વચનમાં વિશ્વાસ નથી. વોટ ડુ યુ મીન? હા એવો નિરુત્થાનપણે નિશ્ચય. લીમડો એટલે લીમડો ને આંબો એટલે આંબો. બસ લીમડો આંબો ના હોય ને આંબો લીમડો ના હોય, અનાદિમુક્ત વલ્લભદાસ ના હોય, વલ્લભદાસ અનાદિમુક્ત ના હોય, સત્સ્વામી અનાદિમુક્ત ના હોય, અનાદિમુક્ત સત્સ્વામી ના હોય, સમજ્યા? વસંતલાલ અનાદિમુક્ત ના હોય, અનાદિમુક્ત વસંતલાલ ના હોય. મુક્તો હું અનાદિ મુક્ત જ છું, વસંતલાલ હતો જ નહીં, છું જ નહીં, એ શરીર છે, જુદો છે, બીજો છે, હું નથી. નિરુત્થાનપણે નિશ્ચય કરો, મહારાજ બોલ્યા છો. હવે આગળ એનું પરિણામ શું આવે જો સાંભળો. આવું નિરુત્થાનપણે નિશ્ચય કરવાથી તદાત્મકપણું તો થતા થશે, પરંતુ એની પૂર્વ ભૂમિકા કેવી રચાય એનો ખ્યાલ કરો. શું કહે છે? અને પણ આ ગઢડું શહેર કે આ ઓસરી કાંઈ દેખાતું નથી, ગઢડું નથી, ઓસરી નથી, તો પછી આ સભા મંડપ રહ્યો, સ્વામિનારાયણ ધામ રહ્યું, ખાલી વિજાપુર રે, હે ના ના મહેસાણા રે, સુરત રે, ખાલી સુરત, ભાવનગર રે, શું રહ્યું? મુક્તો જો બધો અવર ભાવ ઉડાડી દીધો. મહારાજ કે નિરુત્થાનપણે નક્કી કરો કે તમે પરભાવમાં જ છો, અને તમને દેખાય કે ના દેખાય, તમને તેજોમય દેખાવ કે ના દેખાવ, ભલે અંધારામાં તમારા લાઈટ જોતી હોય તમારે દેખવા માટે, પરંતુ તમે તેજોમય છો. શ્રીજી મહારાજનો આપણા બાપનો આશીર્વાદ છે, એમનો કોલ છે. મુક્તો એમાં સંશય ક્યારેય ન કરો, એનું જ મનન કરો, એનું મનન કરો, એનું ભજન કરો, એનું નિરુત્થાનપણે નિશ્ચય કરો. આ તદાત્મકપણું કરવા માટે, અનાદિની સ્થિતિ માટે એનું પૂર્વ સ્ટેપ છે. અને એનાથી અવરભાવમાં શું ફાયદો થશે એવું શ્રીજી મહારાજ બોલ્યા છે. હા ભણજો, આવું સમજવાથી અવરભાવનો ફાયદો શું થશે. પછી મહારાજ બોલ્યા, અને જ્યારે તમને આ સ્વરૂપ જાણ્યામાં આવે, આ જે હું કહું છું કે તમે ઠેઠ પ્રભાવમાં છો, તમે અનાદિમુક્ત છો, એવું તમને વિશ્વાસપૂર્વક જો આ પડે તો તેને જેમ અમને અમને મહારાજ કે કોઈ વિષય સંબંધી સુખમાં આશક્તિ નથી. સરખામણી કોની જોડે કરીએ તો વિચારો, મહારાજ પોતાની જોડે સરખામણી કરે છો. અમને જેમ કોઈ વિષય સંબંધી સુખમાં આશક્તિ નથી, તેમ તે પુરુષને પણ, પુરુષ એટલે અહીંયા પુરુષને મેન વુમેન એવું નથી હો, એ વ્યક્તિને પણ ક્યાંય આશક્તિ રહે જ નહીં. રહે નહીં નથી કીધું, ઓ રહે જ નહીં, જ શબ્દ છે. સ્વામી તમારા છે જ જોડે જોઈને કહો, જોઈને કહો, જ છે કે નથી? રહે જ નહીં. મુક્તો કાઢવી છે આશક્તિઓ, પંચ વિષયમાંથી આશક્તિ કાઢવી છે, કામ ક્રોધાદિ શત્રુનો પ્રલય કરવો છે. આ તો શોર્ટકટ આપી દીધી, માસ્ટર કી આપી દીધી, જો આશીર્વાદ સાથે આપી દીધી. ક્યાં દાખલો તપ કરવાની જરૂર હતી, જપ કરવાની? નિરુત્થાનપણે અનાદિની સ્થિતિ તો પછી થશે, અવરભાવમાં કેવા એના એના કેટલું રિઝલ્ટ મળશે એમ મહારાજ બોલ્યા છે. આ ગઈકાલે જે વાત કરી હતી એની વાત અહીં લાઈન મૂકી મહારાજે, જોયું તમે? હવે આગળ શું કહે છે શ્રીજી મહારાજ સાંભળજો. અને તેમ તે પુરુષને પણ ક્યાંય આશક્તિ રહે જ નહીં, અને તે સ્વરૂપને, પરભાવના સ્વરૂપને તો તમે પણ દેખો છો. આજે દેખીએ છીએ અવરભાવમાં નથી, પરભાવમાં જ છે, પરંતુ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી. તમે જેવું દેખો છો ને એવું સમજો છો, અહીંયા દેખો છો એવું સમજો છો, અહીંયા દેખો એવું સમજો છો, અને તમને તે અહીં દેખો એવું સમજો છો, આ બધાને દેખો એવું સમજો છો, જેવું આંખે દેખાય એવું સમજો છો. આ કોણ? તો મહિમા સ્વામી. આ કોણ? વસંતલાલ. આ કોણ? ભીખાલાલ. ઓલા કોણ? મહેન્દ્રભાઈ. આ દેખો છો એવું સમજો છો? નહીં, એ દેખો છો એને મૂકો પડતું, એ ખોટું છે. અમે કહીએ એ સાચું છે, એમ કરીને મહારાજ કહે છે. તમે પણ દેખો છો પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી. અને અને જ્યારે આ વાર્તા, આ પ્રભાવની વાત, આ અમારો આશીર્વાદ, આ અમારા વચન, આ જ્યારે સમજ્યામાં આવશે, ફરી મહારાજ આશીર્વાદ રિપીટ કરે છે, ત્યારે પંચ વિષય કે કામ ક્રોધાદિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહીં, સહેજે જીતાઈ જશે. બોલો તો ખરા, સહેજે જીતાઈ જશે. આમ ના બોલાય, સહેજે જીતાઈ જશે. એટલે આમ ના બોલાય, હાથ લાંબો કરીને લટકો કરીને બોલો, સહેજે જીતાઈ જશે. કેટલું ઈઝી કરી નાખ્યું, જોયું તમે? જેટલું બોલવામાં ઈઝી છે ને એટલું ઈઝી થઈ જાય, એટલું ઈઝી થઈ જાય, સહેજે જીતાઈ જશે. બોલો, કોઈ પ્રયાસ વગર સહેજે જીતાઈ જશે. એટલે ભેગા તો ભળો ભેલા, સહેજે જીતાઈ જશે. કેટલું સહેલું ખીર નાખ્યું, તૂટીને મરી જાય ઊંધા માથે લપતપ તપ કરીને, તો એ કામ ક્રોધાદિક શત્રુ હટે નહીં. અને મહારાજ કે આટલી ઘેડ પાડી દો, નિરુત્થાનપણે નિશ્ચય કરી દો. શું? કે બસ મહારાજ સનાતન છે, આધુનિક નથી, એમ મને અનાદિ મુક્ત કર્યો છે. હું નિર્માણ સ્વામી નથી, હું ફલાણો નથી, હું મહેન્દ્ર નથી, હું સુરેશ નથી, હું રમેશ નથી, હું અનાદિ મુક્ત જ છું. બસ આવું નિરુત્થાનપણે બંને સ્વરૂપમાં નિશ્ચય, એ જ તદાત્મકપણું પામ્યાનો ઉપાય છે. અને અવરભાવમાં આ જ કામ ક્રોધાદિક શત્રુને પંચ વિષયમાંથી પ્રીતિને ટાળ્યાનો ઉપાય છે. સહેજે જીતાઈ જશે, કોઈ પ્રયાસ વગર સહેજે જીતાય. અને એના માટે તો આપણે બેઠા છીએ, આ આ લાંબા લઈએ છીએ કેટલા વર્ષોથી, એના માટે જ કરીએ છીએ ને ભાઈ પેલા. અને આને કેટલું ઈઝી કરી આપ્યું કહો. હવે નક્કી કરવાનું આપણે છે. શું નક્કી કરવાનું? નિરુત્થાન પણ નક્કી કર, નિરુત્થાન. આખી દુનિયા તૂટીને મરી જાય, ભલે બધાએ એ વસંતલાલ, એ વસંતલાલ, એ ભીખાલાલ, એ ભીખાલાલ, એ ભીખાલાલ, એ સંદીપ, એ સંદીપ, એ મહેન્દ્ર, એ મહેન્દ્ર, આખી દુનિયા ભલે કરે, જખ મારે દુનિયા. આપણે એક જ નક્કી કરી નાખવાનું, શું ભાઈલા? હું એ છું જ નહીં, હું અનાદિ મુક્ત જ છું. બોલો જોઈએ બધાએ, હું અનાદિ મુક્ત જ છું, મૂર્તિમાં જ છું, મહારાજ જ છે. આવું આવું નિરુત્થાનપણે મહારાજનું સ્વરૂપ અને આપણું સ્વરૂપ નક્કી કરી નાખો, અને એમાં મહારાજ આશીર્વાદ આપી દે. તદાત્મકપણું તો થઈ જશે સમયે, પરંતુ અત્યારે કામ ક્રોધાદિક શત્રુ પંચ વિષયનો અભાવ થઈ જશે અને વિના પ્રયાસે જીતાઈ જશે, સહેજે જીતાઈ જશે. ફરી બધા પચૂપ થઈ ગયા, બધા સહેજે જીતાઈ જશે. કેટલી રમત વાત કરી નાખી, રમત વાત કરી નાખી. લો કેટલું કેટલું નજીક લઈ નાખ્યું, કેટલું સહેલું કરી નાખ્યું. હે, અને એટલે એક કીર્તનથી આપણે દ્રઢ કરીએ. જરા એક નૂતન કીર્તન આવે છે આજે, જરા દ્રઢ કરીએ.
સાચું તો મળ્યું રે દેવાળ, સાચું તો મળ્યું શ્રીજી તારી કૃપાએ દેવળ,
સાચું તો મળ્યું
એ રાગ ઉપર છે. અરે આગળ
નક્કી તો કરો રે સ્વરૂપ, નક્કી તો કરો નિરો થાન પડે સ્વરૂપ, નક્કી તો કરો
બોલો નક્કી
તો કરો રે સ્વરૂપ, નક્કી તો કરો નિરો થાન પડે સ્વરૂપ, નક્કી તો કરો નક્કી તો કરો રે સ્વરૂપ, નક્કી તો કરો નિરો થાન પડે સ્વરૂપ, નક્કી તો કરો
બોલો
નક્કી તો કરો રે સ્વરૂપ, નક્કી તો કરો નિરો થાન પડે સ્વરૂપ, નક્કી તો કરો
નિરુત્થાન પણ. એટલે સમજી ગયા ને વેલા, દુનિયા તૂટીને મરી જાય તો આંબો આંબો જ રે, લીમડો ન થાય, તર્કુતર્ક ન થાય, શંકા ન થાય. એમ આખી દુનિયા આપણને કે કરે, એ સતીશ 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 સતીશ. ભલે આખી દુનિયા કહે તો આપણે સતીશ ના થાય, હું અનાદિ મુક્ત જ હતો, અનાદિ મુક્ત જ છું, આવું નક્કી કરો. આગળ શું કહે છે?
આનિશાન સાધવા માટે નક્કી તો કરો,
આનિશાન સાધવા માટે નક્કી તો કરો
નિરો થાન પડે સ્વરૂપ, નક્કી તો કરો
નિરો
થાન પડે સ્વરૂપ, નક્કી તો કરો.
આ મધ્ય ને તેરમાં ચૌદમાં નું કોમ્બિનેશન છે આ કીર્તનમાં મુક્તો. આખો મહારાજ નો અભિપ્રાય આમાં આપ્યો છે. હવે શું નક્કી કરવાનું છે એની વાત કરે છે આગળ.
લીમડો એટલે લીમડો આંબો ન હોય, લીમડો એટલે લીમડો આંબો ન હોય, લીમડો એટલે લીમડો આંબો ન હોય, લીમડો નહીં નક્કી તો કરો,
આંબો કદી લીમડો નહીં નક્કી તો કરો
નિરો થાન પડે સ્વરૂપ, નક્કી તો કરો
મધના ચોદમામાં લીમડો કયો
થાન પડે સ્વરૂપ, નક્કી તો.
અને વડતાલના પહેલામાં આંબો કયો? આંબો એટલે આંબો ને, અમે કીધું લીમડો એટલે લીમડો, આંબો લીમડો નથી, લીમડો આંબો નથી. થાય કોઈ લીમડાને કોઈ કે આંબો છે આંબો, લાખ જણા કહેતો હોય નહીં ભાઈ, જાને માથા બીટ કરતો હોય કેવું પડે, જાને આંબો શું લોહી પીવે ચાર. અંદરથી નક્કી ના થાય, અંદરથી તો એમ જ હોય કે લીમડો છે, હારો બબુચક છે એટલે મેં કીધું આંબો છે, પણ અંદરથી ના થાય. હા, એનું કામ, એનું નામ નિરુત્થાન પણ નિશ્ચય કહેવાય. હવે ભગવાનનો આંબો ને લીમડો એટલે મહારાજના સ્વરૂપનો નિરુત્થાન પણ નિશ્ચય કેવી રીતે કરવો અને સ્વસ્વરૂપનો કેવી રીતે કરવો આગળ.
સનાતન જે કજ આધુનિક ન હોય,
સનાતન જે કજ આધુનિક ન હોય,
સનાતન જે આધુનિક ન હોય,
સનાતન જે કજ આધુનિક ન હોય,
આધુનિક સનાતન ન હોય નક્કી તો કરો,
આધુનિક સનાતન ન હોય નક્કી તો કરો
નિરો થાન પડે સ્વરૂપ, નક્કી તો કરો
નિરો થાન પડે સ્વરૂપ, નક્કી તો કરો.
હવે 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 આપણી વાત આવે છે આ મારું આધુનિક સનાતન ના હોય, સનાતન કોઈ દળ આધુનિક તૂટીને બધે બધા મરી જાય કે સ્વામિનારાયણ બીજા અવતાર જેવા, તો આપણને ઘેડ પડે ભીલા? એ નિરુત્થાન પણ નિશ્ચય એમ. હવે આપણા માટે નિરુત્થાન પણ નિશ્ચય કરો. આ બે ભેગા થાય ને ત્યારે તદાત્મક પણ થાય ભીલા. વિદેશમાં ફોન કરવો હોય તો એકલો ફોન નંબર ના ચાલે, આગળનો કોડ નંબર એડ કરવો જ પડે. અમેરિકામાં કોણ ફોન કરવો હોય તો સીધો તમે ત્યાંનો નંબર લગાવો જ ના ચાલે, 001 આગળ એડ કરવું પડે પડે પડે. કોને કોને કરવો પડે પેલા? બધા. લંડનમાં ફોન કરવો 0044 આગળ લગાવવું જ પડે. બોલો. ઓસ્ટ્રેલિયામાં ફોન કરવો હોય તો 0061 લગાવવું જ પડે. પછી પેલો નંબર લાગે. એ મહારાજની સ્વરૂપ નિષ્ઠા છે ને એ ફોન નંબર, અને આપણા સ્વરૂપની નિષ્ઠા છે ને એ કોડ નંબર. આ બે ભેગા થાય ને ત્યારે પ્રભાવમાં વિદેશનો નંબર લાગે ભાઈ. વિદેશમાં નંબર લગાવો તો કરવું, અહીંથી દિલ્હી કરવું હોય ત્યાં બે નંબર નથી લગાવવા પડતા, ત્યાં કોઈ કોડ નંબર નહીં, સીધો ડાયરેક્ટ લાગે. એમ અવરભાવમાં બધું થાય, પણ પ્રભાવમાં જેને વિદેશ જવું હોય ને, વિદેશ વાત કરવી હોય ને, એને તો બે નંબર જોઈએ, એક નંબરથી ના ચાલે, ફરજિયાત જોઈએ. હવે આગળ શું કહે છે? હવે ફોન નંબર આવ્યો, હવે કોડ નંબર ની વાત આવી. અરે શું કહે છે?
પર ભાવ માં સદા છીએ, તમે પણ ત્યાજ છો. પર ભાવ માં સદા છીએ, તમે પણ ત્યાજ છો.
મંદિરનું તેર શરૂ થયું, ખ્યાલ આવ્યો? ભેલા મહારાજ બોલ્યા, અમે પણ ત્યાં બેઠા થકા વાત કરીએ છીએ કે પર ભાવ માં સદા છીએ,
તમે પણ ત્યાં જ છો. પરભાવમાં સદા છીએ, તમે પણ ત્યાં જ છો.
કે તમે માં આપણે આવી ગયા કે ના આવી ગયા ભેલા? અલે આપણે બધા આવી ગયા કે ના આવી ગયા? તો અત્યારે આપણે ક્યાં બેઠા છીએ? પ્રભાવમાં. અને પ્રભાવમાં કોણ હોય? અનાદિ મુક્ત મહારાજ, અનાદિ મુક્ત મૂર્તિમાં ફીટ. એટલે કોણ રહ્યા વેલા? મહારાજ.
પરભાવમાં સદા છીએ, તમે પણ ત્યાં જ છો. પરભાવમાં સદા છીએ, તમે પણ ત્યાં જ છો.
વિશ્વાસ આવે છે બંધુઓ? કેટલાને આવે છે? આંગળી ઊંચી કરો જોઈ. હવે વિશ્વાસ પાકો કરાવવા મહારાજ બોલ્યા આગળ. શું કહે છે?
દેખીને કહે છે વાલો, નક્કી તો કરો. દેખીને કહે છે વાલો, નક્કી તો કરો.
અલ્યા દેખીને
કહે છે વાલો, નક્કી તો કરો. દેખીને કહે છે વાલો, નક્કી તો કરો. નીરો
આગળ મહારાજ બોલ્યા છે. શું કે છે?
ગરડો શહેર કે વસરી, વાસણા સુરત કાઈ નથી. ગરડો શહેર કે વસરી, વાસણા સુરત કાઈ નથી.
વાસણા સુરત નથી, મોરબી રહ્યું. આ તો બધું કેટલું હવે આમ વર્ણન કરવું, એટલે આપણે ટૂંકમાં પતાવી દીધું, સમજી લેવાનું. પણ આપણે વાસના ને સુરત ને બદલે આપણે જ્યાં મને ગયું છે ને ફીટ આપણને, સમજાય? હું અમેરિકાનો, હું દુબઈનો, આ બધું કઈ જ નાખવાનું. આપણે બધા મૂર્તિ ધામના છીએ છીએ ભાઈ, મૂર્તિ નિવાસી છીએ છીએ. હા, શું કે છે આગળ?
ગઢડો શહેર કે ઓસરી, વાસના સુરત કાઈ નથી. ગઢડો શહેર કે ઓસરી, વાસના સુરત કાઈ નથી. અવર ભાવેશ નથી, નક્કી તો કરો. અવર ભાવેશ નથી, નક્કી તો કરો.
આપણામાં અવરભાવ જેમ ત્યાં નથી, એમ આપણામાં નથી. અવરભાવ એટલે પત્ની નથી, ને દીકરા નથી, ને કુટુંબે નથી, ને પટેલે નથી, ને રામાણી નથી, ને ગાબાણી નથી, ને કાંઈ નથી. હા, બસ આ બધું કાઢ ઉડાડી દીધું. સાંભળ્યું? અવર ભાવ
લેશ નથી, નક્કી તો કરો. અવર ભાવ લેશ નથી, નક્કી તો કરો. નીરો દાન પડે સરુ, નક્કી તો કરો.
હવે આગળ હજુ ચોખોટ કરે છે. શું કહે છે?
તેજ માધ્ય મૂર્તિ છે, તેજ પ્રત્યક્ષ મહારાજ. માધ્ય મૂર્તિ છે, તેજ પ્રત્યક્ષ મહારાજ.
છે એ જ ને, હામે છે એ જ પ્રત્યક્ષ મહારાજ ને મેલા. હજુ હામે રહ્યા ક્યાંય આવી ગયા? હા જોજો, બે જોડે જોડે બે અનુસંધાન રાખજો. તેજ
મધ્ય મૂર્તિ છે એ જ આ પ્રત્યક્ષ મહારાજ, મૂર્તિ છે એ જ આ પ્રત્યક્ષ મહારાજ. તેજ દોષ જીતાઈ જશે નકી તો કરો, દોષ જીતાઈ જશે નકી તો કરો.
કયું મહારાજ? સહેજે જીતાઈ જશે. બોલો જો બધા ફરીથી એક વખત, સહેજે. કેટલી રમત વાત કરી નાખી લ્યો. આહાહા, આમ બોલતા બોલતા એમ હળવા ફૂલ જેવા જેને થઈ ગયા હોય ને એવું લાગે. લાગે પેલા મને તો એવું લાગે, તમને લાગે? આ વળવા ફૂલ જેવા કરી નાખ્યા લ્યો. સહેજે જીતાઈ જશે, વિશ્વાસ આવે તો કેટલું હલકા ફૂલ જેવા થઈ જવાય. કહો શું કે છે આગળ?
નામ ઠામ ગામ વાળી દેહ જનાથી, નામ ઠામ ગામ વાળી દેહ જનાથી, નામ ઠામ ગામ વાળી દેહ જનાથી, નામ ઠામ ગામ વાળી દેહ જના છું એવો નકી તો કરો, મૂર્તિ માં જ છું એવો નકી તો કરો.
અરે મૂર્તિ માં
જ છું એવો નકી તો કરો,
મેરો થાન પડે નકી તો કરો.
નકી અલ્યા, નકી નક્કી કે નક્કી નક્કોર? ગામ ઠામ નામ શું કઈ છીર્યું પેલા? કે શું નક્કી? મૂર્તિ માં છું. હવે મૂર્તિમાં હોય એટલે શું રે પેલા? મહારાજ છે. બોલો જો, મહારાજ છે. હવે આગળ શું કહે છે?
તેજો માયાને દિવ્ય સદા સાકાર કર્યો છે,
તેજો માયાને દિવ્ય સદા સાકાર કર્યો છે,
તેજો માયાને દિવ્ય સદા સાકાર કર્યો છે,
તેજો માયાને દિવ્ય સદા સાકાર કર્યો છે.
મહારાજ છે એવું નક્કી તો કરો,
મહારાજ છે એવું નક્કી તો કરો.
નીરો ધાન પડે સ્વરૂપ નક્કી તો કરો.
અને નક્કી થાય તો કેવી રીતે નક્કી કરવું? હવે આ પાકું કેવી રીતે કરવું, નક્કી કરવાની રીત કઈ એ બતાવ્યું છે.
ખાતા પીતા હરતા ફરતા મહારાજ જ છે,
ખાતા પીતા હરતા ફરતા મહારાજ જ છે,
ખાતા પીતા હરતા ફરતા મહારાજ જ છે, ઘૂંટી ઘૂંટીને નિશ્ચય નક્કી તો કરો,
ઘૂંટી ઘૂંટીને નિશ્ચય નક્કી તો કરો.
અલ્યા
ઘૂંટી ઘૂંટીને નિશ્ચય નક્કી તો કરો,
ઘૂંટી ઘૂંટીને નિશ્ચય નક્કી તો કરો.
નીરો થાન પડે
આ બધી મોઢાની વાતો નથી હો, કોઈ કે ક્યાંય લખ્યું છે? આ લખ્યું છે ક્યાં? લખ્યું છે
સ્વયં શ્રીજી એ મધ્ય તેર ચૌદ માહી,
સ્વયં શ્રીજી એ કયો મધ્ય તેર ચૌદ માહી,
સ્વયં શ્રીજી એ કયો મધ્ય તેર ચૌદ માહી,
મધ્ય તેર ચૌદ માહી.
હું તો કોઈ પ્રમાણ માંગે કદાચ કે આ તમે ઘરનું લાયા, તમારા અબજી બાપાએ કાઢેલું, તમારા બાપજીએ કાઢ્યું છે, તો કોઈ આવું કે ને તો તમે તાર બતાવજો. સરનામું આપ્યું તમને પહેલા, ઓ કયું સરનામું? પ્યોર પાક્કું સરનામું, પાક્કું સરનામું આપ્યું. હે પોળી સાથે, અને સિક તમે જો પોળી સાથે ઓલા મકાન નંબર સાથેનું સરનામું આપ્યું, મધ્યનું 13 અને 14. જો કોઈ પણ વતનામ્રત પછી વડતાલનું હોય કે અમદાવાદનું હોય એમાં આ જ બેઠા શબ્દો છે. મુક્તો શ્રીજી મહારાજે આ કહેલા છે, સરનામું આપ્યું કે સ્વયં
શ્રીજી એ કયો મધ્ય 13 14 માહી,
સ્વયં શ્રીજી એ કયો મધ્ય 13 14 માહી,
આપો કરીને હવે સ્થિતિ તો કરો,
આપો કરીને હવે સ્થિતિ તો કરો,
કરો નિરો થાન પડે સ્વરૂપ નકી તો કરો,
અલ્યા નકી તો
કરો રે ભાઈ, નકી તો કરો નિરો થાન પડે સ્વરૂપ નકી તો કરો.
હવે મહારાજ જોડે આપોપુ કરી લઈએ, પ્રેક્ટિકલ વગર શક્ય નથી આ બધું. થેકલું થિયરીકલ ના ચાલે ભાઈ, પ્રેક્ટિકલ કરવો પડે. માટે આજે ટ્રેક નંબર 3 પ્રેક્ટિકલ માટે શરૂ કરો મહારાજ. હેડો હવે બાંડા બાવા બનના પડે તો હિન્દી બોલના હિ પડેગા. હવે નક્કી કર્યા સિવાય તમને છોડવાના જ નથી, નહીંથી તમને જવા દેવાના જ નથી. હે બસ મૂર્તિમાં રાખી લીધા, હવે ઓછા બહાર કાઢવાના હોય પહેલાં. હવે નક્કી કરાય છૂટકો આ વખતે, નિરુત્થાન પણ એ છૂટકો. મુક્તો બાપા કઈને કરવું પડશે, બાપા કઈને, સમજા? કરવું છે ને પેલા બધાએ, શું કહે છે હવે? અરે જો હવે પ્રેક્ટિસ કરીએ આપણે, થોડી ઘૂંટીએ, આપણે ઘૂંટીએ આ વાતને થોડી. અરે સ્વામી
મૂર્તિ મારહીને બોલો રે, સ્વામી નારાયણ સ્વામી નારાયણ,
મૂર્તિ મારહીને બોલો રે સ્વામી નારાયણ સ્વામી નારાયણ,
મૂર્તિ મારહીને સ્વામી નારાયણ,
મૂર્તિ મારહીને બોલો રે સ્વામી નારાયણ સ્વામી નારાયણ.
મૂર્તિમાં રહીને બોલ્યા કોને કહેવાય ખબર પડી? પહેલા પોતાપણાનો ભાવ ભૂલી જવાનો, હું પણાનો ભાવ જ ભૂલી જવો. અને મહારાજ જ બોલે છે, મહારાજ જ તાળી વગાડે છે, મહારાજ જ બોલાવે છે, અને મહારાજ સિવાય કાંઈ ન રહે, બસ મહારાજ રે જ બોલે છે. ભાવમાં રહીને બોલવું એને મૂર્તિમાં રહીને બોલ્યા કહેવાય. બસ આ રીતે બોલો,
મૂર્તિ સ્વામી નારાયણ સ્વામી નારાયણ,
મૂર્તિ મારહીને બોલો રે સ્વામી નારાયણ સ્વામી નારાયણ,
તાળી પાડી બોલો બોલી હે હવા મહારાજ જે મહારાજ જે,
તાળી પાડી
બોલો બોલી દે જે મહારાજ,
તાણી
પાણી બોલો બોલી દે હવાન મહારાજ જે મહારાજ,
તાણી પાણી બોલો બોલી દે હવાન મહારાજ જે મહારાજ
જે મહારાજ જે છે મહારાજ જે છે મહારાજ જે
મહારાજ છે મહારાજ જે છે મહારાજ જે છે મહારાજ જે,
કેવળ કૃપાય મૂર્તિ માજ છો સ્વામી નારાયણ સ્વામી નારાયણ,
કેવળ કૃપાય મૂર્તિ માજ છો સ્વામી નારાયણ સ્વામી નારાયણ,
કેવળ કૃપાય મૂર્તિ માજ છો સ્વા
સ્વામી નારાયણ સ્વામી નારાયણ
કેવળ કૃપાએ મૂર્તિ માત છો સ્વામી નારાયણ સ્વામી નારાયણ
પ્રતિલોમ ભાવે જુઓ મહારાજ છે મહારાજ છે મહારાજ
પ્રતિલોમ ભાવે જુઓ મહારાજ છે મહારાજ છે મહારાજ
રોમ ભાવે જુઓ મહારાજ છે મહારાજ છે મહારાજ
પ્રતિલોમ ભાવે જુઓ મહારાજ છે મહારાજ છે મહારાજ
મહારાજ છે મહારાજ છે મહારાજ છે મહારાજ
મહારાજ છે મહારાજ છે મહારાજ છે મહારાજ
મહારાજ છે મહારાજ છે મહારાજ છે મહારાજ કડું શહેર કે ઓસરી કાઈ નથી સ્વામી નારાયણ સ્વામી નારાયણ
કડું શહેર કે ઓસરી કાઈ નથી સ્વામી નારાયણ સ્વામી નારાયણ
કડું શહેર કે ઓસરી કાઈ નથી સ્વામી નારાયણ સ્વામી નારાયણ
કડું શહેર ઓસરી કાઈ નથી
રાખવાની છે ગમે ત્યાં જાઓ ઘેર જાઓ ઓફિસ જાઓ ગમે ત્યાં જાઓ મુક્તો પણ આ સમજણ આપણી દ્રઢ રહેવી જોઈએ એને કહેવાય ઘૂંટ્યું કહેવાય ઘરે હોય તો તે બસ હું મૂર્તિમાં જ છું ઓફિસમાં હોય તો એ મૂર્તિમાં જ છું લંડને નથી ને ઇન્ડિયાએ નથી ને મોરબી નથી ને સુરતે નથી ને અમેરિકાએ નથી મુક્તો અમે એરપોર્ટ ઉપર જઈએ ને એટલે તરત જ સેવક સંતોને પૂછે સંતો ક્યાં છીએ સંતોને પૂછો ક્યાં છીએ મુંબઈ પહોંચ્યા એ શબ્દ બોલે જ નાપાસ થઈ જાય ન્યુયોર્કમાં પહોંચ્યા નહીં મુંબઈ નથી ને એરપોર્ટ અમદાવાદનું નથી ને અમેરિકાનું નથી શું આપણે શું કાઢ્યું અને શું નક્કી કર્યું સદા મૂર્તિમાં છીએ મહારાજ જ છે વિમાનમાંય નથી ને રિક્ષામાંય નથી મર્સિડીઝમાંય નથી અને ઓડીમાંય નથી મૂર્તિમાં જ છીએ હવે એને જેને આવું વર્તે એને ઓડી હારી ને મર્સિડીઝ નહીં હારી એવું રે ખાલી ચાઇનીઝ ફ્રૂટ રે શું રે કહો આ પ્રેક્ટિસ કરજો મુક્તો આ પ્રેક્ટિસ કરજો તો મોટાનો દાખલો લેખે લગાડ્યો કહેવાશે તો મહારાજના આશીર્વાદનો આપણને નિરુત્થાન પણ નિશ્ચય થયો કહેવાય તો એમના આશીર્વાદમાં વિશ્વાસ આવ્યો કહેવાય અને તો એનું પરિણામ તો જુઓ મહારાજે કેટલું બધું આપી દીધું કામ ક્રોધાદિક શત્રુ વિપ્રીના પ્રયાસે જીતાઈ જશે સહેજે જીતાઈ જશે આની હમું નજર રાખીને કરજો પહેલા આ મહારાજનો કોલ છે આ કોઈ જેણે તેણે કોઈ કોલ નથી આપેલો આશીર્વાદ નથી આપેલો પેલા શું કહે છે આગળ
કઢડું શહેર કે ઓસરે કાઈ નથી સ્વામી નારાયણ સ્વામી નારાયણ
કઢડું શહેર કે ઓસરે કાઈ નથી સ્વામી નારાયણ સ્વામી નારાયણ
તો સ્થળ તન હોય કાઈ ક્યાંથી મહારાજ જ છે મહારાજ જ
તો સ્થળ સ્થાન હોય ક્યાંય ક્યાંથી મહારાજ જ છે મહારાજ જ
તો સ્થળ સ્થાન હોય ક્યાંય ક્યાંથી મહારાજ જ છે મહારાજ જ
તો સ્થળ સ્થાન હોય ક્યાંય ક્યાંથી મહારાજ જ છે
મહારાજ છે મહારાજ છે મહારાજ
મંદજ છે મહારાજ
પ્રલય કરી નાખો
મંદજ છે મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે
મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ
પરભાવે આરય એક મહારાજ સ્વામી નારાયણ સ્વામી નારાયણ
પરભાવે આરય એક મહારાજ સ્વામી નારાયણ સ્વામી નારાયણ
પરભાવે આરય એક મહારાજ સ્વામી નારાયણ
ક્યાં રહ્યા
નારાયણ
પરભાવે આરય એક મહારાજ સ્વામી નારાયણ સ્વામી નારાયણ
હવે સુવે મેળે ચાલે મહારાજ મહારાજ જ છે મહારાજ જ
હવે સુવે બેઠે ચાલે તે મહારાજ મહારાજ જ છે મહારાજ
હવે સુવે ચાલે ચાલે તે મહારાજ મહારાજ જ છે મહારાજ જ
હવે સુવે ચાલે ચાલે તે મહારાજ મહારાજ જ છે મહારાજ જ છે
મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ
મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ
તે ભાવ બોલી બોલો
મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે
મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ
ક્યાં છે મહારાજ મૂર્તિમાં રહીને બોલજો
મહારાજ જ છે મહારાજ જ છે